मंगलमूर्ति महाप्रभु श्री सजानंद धर्म सुत श्री हरि समरो सदाय अनु हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पोषन्न पावृणु धर्माय दृष्टये करुणामय चारुलोचनम् शरणायात जनार्तिमोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानंद गुरुं भजे सदा सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः सर्वाधाराय राजाधिराजाय सर्वकर्त्रे श्री हरि कृष्ण महाराजाय नमो सर्वात्मने मदात्मने श्री सहजानंद स्वामिने नमो नमः परात्पराय मत्प्रकाशकाय श्रीपूर्णपुरुषोत्तमाय नमो अनादिमहामुक्तवर्याय मूर्तिनिमग्नाय आदिगुरवे श्रीगोपालानन्दस्वामिने नमो नमः श्रीमन्मोक्षदातृभ्यो गुरुचरणेभ्यः प्रकटसाधुभक्तेभ्यो नमो विक्रम संवत 2074 कार्तक सुद पांचम बुधवार तारीख 25-10-2017 कुंडलधाम कथा मंडप वाला भक्तों महाराज ने एवी मेर छे મારા વાલા વાલા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની માળાના મણકા જેવા પ્યારા પરમહંસો હરરોજ હર પાળીમાં આપણને દર્શન દેવા આવે છે. આપણે એમનું સ્વાગત કરી લઈએ. પધારો પ્યારા પરમહંસો, પધારો બાપ. આપ તો આ મહોત્સવની શોભા છો. આટકોટથી પૂજ્ય સંતદાસજી સ્વામી સંત મંડળ સાથે પધાર્યા છે. નાર ગુરુકુલથી પૂજ્ય સુખદેવ સ્વામી આવ્યા છે. આપણા હા પાડોશી, હા અહીં ઉતારાની હાંકડી હોય ને હળી કાઢી તેને પગથાણ મળી જાય એવું સારંગપુર. હનુમાનજી દાદાના કોઠારી પુરાણી વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામીના સંત મંડળના વિવેક સ્વરૂપ સ્વામી સંતો સાથે પધાર્યા, બહુ જ સારું કર્યું. વાલા સંતો આપનું શુભ સ્વાગત. પ્રભુના પ્યારા સંતો આપણા માટે હૈયાનો હાર છે બાપ. આપણા જીવન પ્રાણ વાલા વાલા મહારાજને જે વાલા હોય એ આપણા માટે સર્વસ્વ છે. કોઈ પણ ભોગે પ્રભુને આપણે રાજી કરવા હોય તો પ્રભુના પ્યારા જે હોય એને આપણે ચાહીએ, એને રાજી કરીએ, એનો મહિમા રાખીએ, સહેજે સહેજે એમનું કંઈક અને કંઈક ગમતું કરીએ તો મહારાજનો રાજીપો થાય થાય અને થાય. આ બહુ સ્વાભાવિક છે. સવારની પાળીમાં 29મા પૂરનો આપણે જે સાર જોયો એમાં એક બહુ જ સારામાં સારી ઇમ્પોર્ટન્ટ વાત આવી કે સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આ બ્રહ્માંડમાં પહેલી વાર પધાર્યા છે ત્યારે સાતે ધામોના મુક્તો આ સત્સંગમાં અવતર્યા હોય છે, એટલે સૌના અંગ જુદા હોય, સૌના સ્વભાવ જુદા હોય, સૌની પ્રકૃતિમાં પણ કંઈક ફરક હોય, દરેકનું બધું જ એક સરખો ન હોય. માટે કોઈએ પોતાના કરતા બીજામાં કંઈક થોડુંક જુદું દેખાય એટલા માત્રથી અભાવ અવગુણ લેવો જોઈએ નહીં. હા, મન કર્મ વચને સેવવા કોને, તો જે સર્વોત્તમ હોય ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મરજી મય રહેતા હોય એને આપણે સેવી લેવા, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના અનાદિ મહામુક્ત અક્ષરધામના સર્વોત્તમ મુક્ત બનવું. હવે માની લ્યો, આપણે ખુદ અક્ષરધામના મુક્તોના લેવલમાં સેટ ન થતા હોઈએ અને નીચેના જે છ પ્રકાર આવ્યા હતા એમાં ને એમાં ક્યાંક ને ક્યાંક આપણો મેળાવડો હોય તો જિંદગી તો જાજી વહી ગઈ છે. એમાં અમારે આ ખૂણે અમારા દાદાઓ બેઠા છે, વાલા ભક્તો, અમારા વાલા વાલા દાદાઓ આખું વર્ષ અમારી ભેગા રહે છે. એમણે છેલ્લી ઉંમરે સંસારનો મોહ મૂકી દીધો, ઘરના બૈરા છોકરા દાદા 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 કરતા હોય, બધું મૂકીને અહીંયા અમારા ઠોહા ખાય છે. અમે તો એમને દાદા પાણી આપું, દાદા તમારા માટે શીરો કરી લાવું, દાદા લ્યો તમે થોડોક ગરમ ચા પી લ્યો, એવું અમે લોકો તો કોઈ દી કહીએ નહીં. ઉલટાની કંઈક ભૂલ પડે આગું પાછું થાય તો અમે તો પાછા થોડા ઉધડા બી લઈ, અને તોય કુંડળ અને કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં વાલા ભક્તોજનો અમારા સેંકડો દાદાઓ સમર્પણ કરી અને સેવા અને સત્સંગની ધજા લહેરાવે છે. એમના દેહના સંબંધી કરતા પણ વધારે મહારાજ મહારાજના વાલા સંતોને વાલા રાખે છે. વાલા ભક્તો તમને નથી ખબર, રોજ રોજ કુંડળ ધામમાં યાત્રિકો આ રોડેથી જે કોઈ પસાર થાય એનો જમણવારનો ધસારો અહીંયા વધી રહ્યો છે. એ જેટલું પણ માણસ આવે, તમે તો અત્યારે હો કંઈ આખું વરો અહીં હો છો, બાપ અમારે જ્યારે જેટલી જરૂર પડે ત્યારે હરેક સેવામાં મારા દાદાઓ ખડે પગે ઉભા રહે છે. એટલે મને દાદાઓ પરત્વે સહેજે કોણી લાગણી રહે છે. વાલા દાદાઓ, આપણા પ્રેમજી દાદા જતા રહ્યા, તુલસી દાદા જતા રહ્યા, જૂના જાણીતા આણંદ દાદા ગયા, હમણાં હમણાં છેલ્લામાં છેલ્લે આપણી સૌની નજર સામે કોણ ગયું ભાઈ, રમેશભાઈ ઝીંઝાવદરવાળા. આવી જ કથા ચાલતી હતી. રાતના 9:30 જેવો સુમાર થયો હશે, ખુરશી ઉપર બેઠા બેઠા ચાલુ કથામાં સ્વધામ સિધાવ્યા. બાપ, એટલે મારે એ કહેવું છે કે ઉંમર થઈ ગઈ હોય, કાંઠે પોગી ગયા હોઈએ, હવે આપણે તો ખડ્યું પાન, કોને ખબર છે કે દિવસે આપણો વારો આવી જાય. માટે સાત ધામના મુક્તોના જે લક્ષણો આવ્યા હતા એમાં જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા સર્વોત્તમ ધામના મુક્તોના લક્ષણો જેવું આપણું જીવન ન બને ત્યાં સુધી આપણે ખુદે પણ ઘણું બધું આગળ વધવાની જરૂર છે. ઘણું બધું સાવધાન થઈને આપણે આપણું લેવલ અપ કરવું જરૂરી છે. અચ્છા, આ મારા ડોહાવતો અહીંયા ભગવાનને અને મોટા પુરુષને શરણે આવ્યા છે, એને હોપાણા છે. એવું પણ બનશે હરેશભાઈ, મિનેશભાઈ, અમિતભાઈ, કે કાલ સવારે આ ડોહા એકાદાને જવાનું થાય તો ગુરુજી અને અમે હવ સાધુઓ પરમ કૃપાળુ પરમાત્માને એમ કહેશું ખરા કે હે મહારાજ, આ બિચારા દાદાઓ બધો મોહ મૂકી નાઈ માન અપમાન સહન કરીને અમારી ભેગા પડ્યા રહેતા હતા, બાપા એની કાંઈ કસર રહી ગઈ હોય તો તમે ભરી દેજો તો કદાચ એનો મેળ એમાં પડશે, તમારું શું થશે? તમે તો હજી સંસારના લઢા લેવામાંથી ઊંચાટ નથી આવતા, તમે તો હજી ઉમંગ સાથે બૈરા છોકરા ઘર બાર વ્યવહાર અને સંસારનું તરેલું તાણ્યા જ કરો છો. અને હમણે અમે મુકાવીએ તો આ મૂકો એમ જ નહીં, અને તમારે મોત આવશે તો અક્ષરધામના મુક્તો આરે લેવલ મળતું નહીં હોય અને મોત આંબી ગયું પછી તમને એમ લાગે છે કે ઘરના માણા ઉગી વળશે, ઘરના માણા વધીમાં વધુ તમને પૂગી વળે, પરંતુ મોત આંબી જાય પછી એ શું કરે? એટલે વાલા ભક્તજનો સાવધાન થવાની જરૂર છે. આના માટે શું કરવું એની એક ચાવી ખૂબ સરસ છે, જો આપ સૌને જોઈતી હોય તો હું યાદી આપી દઉં. મોત આવી જાય પણ આત્યંતિક મોક્ષ ન બગડે એવું જો ચાહતા હોઈએ તો એક બહુ જ સારી ચાવી અહીંના એક દિવસના પ્રેઝન્ટેશનમાં આવી ગઈ છે. આપણે બધા આટલા બધા સમયથી સત્સંગ અને સેવા ભજન કરી રહ્યા છીએ, છતાં હજી 100% રિઝલ્ટ આવ્યું નથી. એના 4-5 કારણો આવ્યા હતા કે આપણે આજ દિવસ સુધી આપણને ગમે, આપણને ફાવે, આપણને મનમાં આવે એમ જાજુ જીવ્યા છીએ, એમ જાજુ રહ્યા છીએ, એમ જ જાજુ વર્ત્યા છીએ. જેટલા સાધન કર્યા ને એ લગભગ એમ મનસ્વિત કર્યા છે. હવે આ બબાલમાંથી છૂટવું હોય, આને આજ જન્મે પરબ્રહ્મ પરમાત્માને પામવાના પાત્ર બનવું હોય તો એમાં એક ચાવી આવી હતી, હું બોલું છું, તમે તાજી કરી લેજો અને તે દાડે ન લખી હોય તો આજ લખી લેજો. સદા સવળું લેવું, ગરજો બનીને પ્રાર્થના કરતા રહેવું. ચેતનભાઈ નહોતું આવ્યું? આવ્યું તું. એક વાત બહુ જ સાચી છે વાલા ભાઈઓ, મને તમને નથી ખબર કે કયા દિવસે કઈ સેકન્ડે આ દેહનો એન્ડ આવી જ જવાનો છે, પરંતુ આ મારા પ્રભુને એની પાક્કી ખબર છે. એટલે પપ્પુભાઈ એનો પ્લાન કરતા હોય છે. આપણે એમના આશ્રિત છીએ, અમિતભાઈ કાબરિયા, એટલે એમનો પ્લાન કરતા હોય. એમને યાદ હોય કે આ મારા હરિભગતને હવે એની જિંદગીમાં 1 વર્ષ બાકી છે. એને ખબર છે નહીં, એ તો જલસા પાણીમાં રચો પચો રહે છે, રૂપિયા પાછળ પાગલ થયો છે, પણ એને હવે ઉંમર આટલી જ છે. એને ખબર હોય, મહારાજને ખબર હોય, આને હવે 4-6 મહિના બાકી રહ્યા છે અને હવે માત્ર 5 વર્ષ છે, અને તો 10 વર્ષ જ બાકી છે અને કસર જાજી છે. પછી પધારો પધારો પ્યારા પ્રભુ ચરણદાસજી સ્વામી, સુરત વેર રોડ સ્વામિનારાયણ મંદિરેથી પૂજ્ય સ્વામી સંત મંડળ સાથે પધાર્યા છે. વાલા ભક્તો, એ મહારાજને ખબર હોય કે આને હવે આટલું જ બાકી છે, પણ કામ જાજુ બાકી છે. પછી શું કરે તમે જાણો છો? પરમ કૃપાળુ મહારાજ આપણામાં જે કંઈ ખોટ હોય, ખામી હોય, દોષ હોય, વાસના હોય, સ્વભાવ હોય, એને છોડાવવા કંઈક ભીડો મૂકે. શું કરે? ભીડામાં લે. આપણી જેટલી મનમાની ઈચ્છાઓ હોય એ હવે પૂરી કરવાનું બંધ કરે. આપણા અકોણા ઊંધાઈ આડોડાઈ વાળા સ્વભાવ ક્યાંક મહારાજ ભીડામાં લઈ અને છોડાવવાની કોશિશ કરે. પરંતુ યાદ રાખજો, મારા પ્રભુ આપણા ઉપર વઢી ટોકી અને કાંઈક દંડ દેવા ચાહે ત્યારે કાંઈ લાકડી લઈને આવતા હોતા નથી, અને રાજીપો દેવા ચાહે ત્યારે કાંઈ એ આપણી સામે કોથળો લઈને આવતા નથી. મહારાજને એ બંને પ્રકારનું માધ્યમ અત્યારે એમના કોઈ અને કોઈ આપણી આજુબાજુમાં રહેલા સંતો કે ભક્તો જ હોય છે. એ સંતો અને એ ભક્તો દ્વારા ભગવાન, આપણી ખોટ ખામી રહી જતી હોય એને છોડાવવા માટે કંઈક કોશિશ કરતા હોય છે, અને ત્યારે જે બાય કે જે ભાઈ વિરોધ કરે, અવળું લે, સામાના અભાવ અને અવગુણ લેવા માંડે, એના માટે મારા મહારાજે કરેલો પ્રયાસ વિફળ જાય છે. એવા એક બે અને ત્રણ પ્રયાસ પ્રભુ કરે અને છતાં એ ભગત ભગવાનને સ્વીકારી શકે નહીં, ભગવાનની ઈચ્છાને સ્વીકારી શકે નહીં, અને ઉલટાનો અભાવ અવગુણ લે લે કરે, એટલે ભગવાન આપણું નામ આ જન્મે કેન્સલ કરે કે આ કાંઈ હવે આ જન્મે સુધરે એમ છે નહીં, એની જે આયુષ છે એવી મોં પૂરું કરે અને ફરીને જન્મ લે. જો સુધરવું જ હોય તો વાલા દાદાઓ, વાલા વડીલો, વાલા યુવાનો, મારે ને તમારે મહારાજ જ્યારે જ્યાં જેમ રાખવા ચાહે ત્યાં તેમ સદૈવ સવળો લેવો જોઈએ. ગરજુ બની અને હાથ જોડી ઋણી થઈ અને પ્રાર્થના કરતા રહેવું છે. માનો કે ભગવાનને એવું લાગે કે મને દેહાભિમાન બહુ છે, દેહભાવ બહુ છે, તો મહારાજ કોઈક દિવસ શું કરે, આ મારા મોઢાના ચહેરા ઉપર ક્યાંક બે ચાર ખીલ કરે, થોડું ઘણું રૂપ બગડી જાય, મને રૂપનો અભિમાન હોય એ ઉતરી જાય, એવું કંઈક મહારાજ કરે. અને હું જ્યારે મિરરમાં જોઉં અને પછી એવું વિચારવા માંડું, અરર મારા ફેસ ઉપર આવો ખીલ થયું, ભારે કરી, અરે હવે તો મારો ચહેરો બહુ ખરાબ લાગશે, હે મહારાજ, હે મહારાજ, મને જ તમે કેમ આવું કર્યું, મહારાજ મટાડી દો ને યાર. તો મહારાજ એક પ્રયાસ કર્યો તો મારા જીવાત્માનું સારું કરવાનો એ મેં બગાડી નાખ્યો. સમજાય છે ને વાલા યુવાનો? મહારાજ એના દ્વારા મારું બહુ મોટું ભલું કરવાના હતા, મેં અવળું લીધું, સ્વીકારી શક્યો નહીં. ક્યારેક એવું બને કે અમુક આશ્રિતને ધનનું થોડુંક અભિમાન ચડી જાય, થોડા રૂપિયા થયા હોય ને એને કારણે ભલભલા ભક્તો ગૌણ થઈ ગયા હોય, ભલભલા એને સામાન્ય લાગતા હોય, જેને હોય એને આમ અવગણ્યા કરતો હોય, તો ભગવાનને એમ લાગે કે આનું જીવનું બગડશે, આમાં આનું કલ્યાણ થશે નહીં. આ ધનવાન થઈ ગયો હોવાથી કોઈને મોટા માની દાસનો દાસ થઈ સેવી શકતો નથી, કોઈને સેવશે નહીં તો એની કસર જાશે નહીં. આના જો થોડાક ફદિયા ઓછા કરી નાખ્યા હોય ને તો બિચારો કૂણો પડી જાય, દાસનો દાસ થઈ જાય. તો ભગવાન ક્યાંક ધંધામાં, બિઝનેસમાં, ઘરમાં, વ્યવહારમાં એવી પરિસ્થિતિ ઊભી કરે કે જે આપણને પચે એવા ન હોય ને એટલા રૂપિયા ધંધા ઓછા થઈ જાય. જ્યારે એવું થાય અને આપણે મુંજાઈ મરીએ એવી ઉપાધિ થાય, એવી ઉપાધિ થાય, તો ભગવાનને સારા માટે કરેલો પ્રયાસ આપણે બગાડી નાખ્યો. માનો કોઈને વિદેશ જવાનો ચસ્કો જાગ્યો હોય, મહારાજને એમ લાગતું હોય કે આવડવા જો વિદેશ જશે તો ત્યાં આનું સારું રહેશે નહીં, આનું કલ્યાણ નહીં થાય, ત્યાંનો સિટીઝન થશે. ઠાકોરજી મહારાજ વિજાનો મેળ પડવા ન દે અને જે રોવા લાગે, કાંઈનું કાંઈ ધમપછાડા કરવા લાગે, પછી ભગવાન કે જા તારે, બીજું તો હું શું કરું, તને મારી કોઈ મરજી, મારું કર્તૃત્વ ધ્યાનમાં આવતું નથી. એમ આપણો કોઈ સ્વભાવ ભગવાનને ન ગમે એવો હોય, આપણી પ્રકૃતિ, આપણું અંગ, આપણી સમજણ કંઈક ગડબડ હોય, તો ભગવાન આપણી આજુબાજુમાં જે સંતો હોય, જે ભક્તો હોય, એના દ્વારા એ સુધરાવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે જે જે બાઈઓ ભાઈઓ, અમે ત્યાગીઓ કે તમે ગ્રહસ્થો, આજુબાજુવાળાને બગાડી મારીએ છીએ, અવળું લઈએ છીએ, ત્યારે મહારાજ છેવટે નારાજ થઈને, નિરાશ થઈને આપણું ભલું કરવાનો પ્રયાસ છોડી દે છે. એ છોડી દે એટલે હવે આપણે અટવાઈ જઈએ. આવું થાય માટે સદા સવળું લેતા રહેવું બાપા, જ્યાં સુધી મન કર્મ વચને ભગવાન શ્રી હરિજી મહારાજનો જ સ્વીકાર કરી સવળું ન લઈ શકાય, તો કમસે કમ ભાઈઓ પ્રાર્થના કરતા રહેવું. ગરજુ બનીને, દીન બનીને, હે મહારાજ, હે મહારાજ, હું આ સવડું લઈ શકતો નથી, તમે મને મદદ કરો અને માફ કરો, માફ કરો અને મદદ કરો. મેં સાંભળ્યું કોઈ એક બેન અહીંયા કોઈ બ્લોકમાં હશે, એમને થોડું કંઈક રોકવા ટોકવા જેવું કોઈ બહેનોને લાગ્યું તો એમણે થોડુંક કહ્યું. હવે કંઈ મેં તપાસ કરી, કંઈ મારી લીધું કે ના ના બિલકુલ નહીં, કંઈ ગાલ્યું દીધી કે અરે હોય ભલા ગાલ્યું, આ કોણ બોલે, તો કંઈ ચોટલો બોટલો ખેંચો કે અરે જરાય નહીં. તો વધી વધીને થયું કે થોડુંક ખાલી આમ રોક્યા ટોક્યા કે બેન તમે આવું કરો તો સારું ને આવું ન કરો તો સારું. એમાં તો ભાઈ એ ધુઆં ફુવા થયા, હો એવા ધુઆં ફુવા થયા, એવા ખીજાણા. આપણને એમ લાગે કે કલકત્તાથી આવ્યા, કાશ્મીરથી આવ્યા, ક્યાંથી આવ્યા, એવા ધુઆં ફુવા થયા. ગમે એટલાની હાજરીમાં અહીંયાથી બે ભક્તોને મોકલ્યા કે ભાઈ જાઓ જરા જોવો જોઈએ, સમજાવો જોઈએ. તો એ ભક્તોની હાજરીમાં પણ ગમે તેમ બોલે. હવે તમે મને કહો એને આપણે કાંઈ સુધારી શકીએ? ભલા યુવાનો આમાં આપણે કાંઈ સુધારો કરી શકીએ? બસ આવું જે કોઈ એની જિંદગીમાં કરકર કરતા હશે, એ નાના કે મોટા, ત્યાગી કે ગૃહી, સૌ પરમાત્માની કૃપાનો અનાદર કરી રહ્યા છે. એ એનો જન્મ બગાડી રહ્યા છે, એનો મોક્ષ બગાડી રહ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા આપણા આજુબાજુવાળામાં રહીને આપણું સારું કરતા હોય ત્યારે શ્રીહરિજીનો સ્વીકાર કરી, એના કરતાપણાનો સ્વીકાર કરી જો આપણે એને સવળું લઈ લઈએ તો ભગવાન આપણું ખૂબ ભલું કરતા હોય છે, ખૂબ જ ભલું કરતા હોય છે. ભગવાન મને ને તમને એવી મુમુક્ષુતા આપે, એવો ખરો ખપ આપે. પૂર્વ 29માં અત્યારે સાર ભાગની કથા ચાલે છે. મહારાજ અમદાવાદ અને મચ્છિયાવ એક સાથે બે જગ્યાએ ઉત્સવ કરી આવ્યા, બે રૂપ ધારીને. પછી ચૈત્ર સુધી બીજને દિવસે મહારાજ સંતો અને સખાઓ સાથે કમિયાળા પધાર્યા, ત્યાં રામનવમીનો સમયો કર્યો. પછી કમિયાળાથી નીકળી શ્રી ધોલેરા પધાર્યા, ત્યાંનું ચાલી રહેલું મંદિરનું બાંધકામ જોઈ શ્રી ખૂબ રાજી થયા. તેથી નિષ્કુળાનંદ સ્વામીને રાજીવા સ્વરૂપે ભેટીને અત્યંત રાજી થઈને એક ચાદરમાં 18 જોડ ચરણારવિંદ પાડી આપ્યા, 18 જોડ. આવતા જાતા અવશ્ય ધોલેરા જાજો અને આ રાજીવાના પ્રતીક સ્વરૂપ ચરણારવિંદના દર્શન કરતા જાજો. અવશ્ય કુંડળ આવવું હોય, જવું હોય તો ધોલેરા તો આપણે રસ્તામાં જ આવે. પીપળીથી ફેદરાવાળા રોડે વળી જવાના હોઈએ એની જગ્યાએ સીધા ચાલો તો ધોલેરા આવે. અહીંયાથી ધોલેરા જવું હોય તો ધંધુકા ગયા પછી રાઈટ હેન્ડ ટર્ન લઈ લ્યો, સીધું ધોલેરા જવાય. ધંધુકાના પાદરમાંથી જે રોડ ભડિયાદવાળો રોડ ધોલેરા જાય છે. ભગવાન સ્વામિનારાયણનું એ બહુ સરસ ધામ છે. વિક્રમ સંવત 1882 વૈશાખ સુદ 13ને દિવસે સ્વામિનારાયણ ભગવાને પોતે ધોલેરા ધામમાં ભાલ પ્રદેશના સુખાર્થે મદન મોહનજી મહારાજની સ્થાપના કરી. બોલો મદન મોહનજી મહારાજની. સવિસ્તાર કથા જ્યારે શબ્દશઃ મૂળ ગ્રંથની કથા ચાલતી હતી ત્યારે આવી ગઈ છે, અત્યારે આપણે સાર સાર ભાવ લઈ રહ્યા છીએ. પછી દેવોનો મહિમા સમજાવતા શ્રીહરી કહે, આ મદન મોહનજી મહારાજ ભાલ દેશના હવે રાજા બન્યા. કયા દેશના? ભાલના ભગવાન રાજા ધીરાજ મદન મોહનજી મહારાજ. તેમની આ મૂર્તિ ચમત્કારી છે, તેનો મહિમા આગળ જતા બહુ જ વધશે. તેમની જે કોઈ ભાવથી પૂજા કરશે તેમના બધા જ મનોરથ સફળ થશે. આ ધોલેરા યાત્રા માટેનું એક ઘણું સારું ધામ બનશે. આ ધામનો મહિમા પછીથી બધી જગ્યાએ વધશે અને આખો પ્રદેશ સુખી થશે. પછી ધોલેરાથી વાલમજી વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા. વિક્રમ સંવત 1883 જેઠ સુદ પૂનમે શિયરી સભા કરીને બેઠા હતા. પછી શિયરીએ કહ્યું, આપણે મંદિરો કર્યા છે તો હવે તેના મહંત બનાવી દઈએ, જેથી તે મહંતો કાળજી રાખી મંદિરની સંભાળ રાખતા રહે. હવે મહારાજે તે જમાનામાં કોને ક્યાંના મહંત બનાવ્યા હતા એનું એક લિસ્ટ આવે છે. પછી શિયરીએ કહ્યું, વરતાલ મંદિરના મહંત અક્ષરાનંદ સ્વામી, ભોજ મંદિરના મહંત વૈષ્ણવાનંદ સ્વામી, અમદાવાદ મંદિરના મહંત સર્વજ્ઞાનંદ સ્વામી, ધોલેરા મંદિરના મહંત અદ્ભુતાનંદ સ્વામી અને આજથી ગઢડા મંદિરના મહંત વિરક્તાનંદ સ્વામી. તે વખતે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, જૂનાગઢ મંદિરના મહંત થોડાક વિચારીને નિમજો હો, ત્યાં દેશકાળ થોડાક એવા છે, ત્યાં મુસ્લિમ બાદશાહનું રાજ્ય છે, કારણ કે ત્યાં નવાબી રાજ્ય અને શૈવી બ્રાહ્મણોનું બળ છે. ત્યારે શિયરીએ કહ્યું, જૂનાગઢ મંદિરમાં તો એવા મહંત નિમિષો સ્વામી કે એને પછી ક્યારેય બદલવા જ ન પડે. હા બોલો, પૂછ્યો તમને જપાટો જોવો તમે. પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને બોલાવી જૂનાગઢની મહંતાઈનો હાર પહેરવા કહ્યું. સ્વામી આયાઓ, તમને જૂનાગઢની મહંતાઈ દેવી છે. આ પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બહુ મોટો મર્મ બતાવે એવો પ્રસંગ છે. એમાંય ખાસ કરીને અમે જે બધા ત્યાગી વર્ગના સભ્યો છીએ, અમારા માટે તો આ વાત અત્યંત હિતાવહ છે. હવે જોજો, આવા મોટા સમર્થ ગુણાતીતાનંદ સ્વામી, એને જ્યારે મહારાજે મહંતાઈ દેવાનો ઓર્ડર કર્યો ત્યારે એમણે શું કહ્યું? મહારાજ, જો ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક માસ મને સત્સંગ કરાવવા જૂનાગઢ આવે તો હું ત્યાંનો મહંત થાવ. સાંભળો, વાલા ભક્તો, આ એ પ્રસંગ છે બાપ. બધા જ સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત હોવા છતાં પરસ્પર બરોબરિયાપણાનો મોહ મૂકી દઈને, પરસ્પર એકબીજાના સમોવડિયા થવાને બદલે, જેનામાં જે ખાસિયત હોય, વિશેષતા હોય, એનો સપ્રેમ સ્વીકાર કરવાની દિવ્યતા, અલૌકિકતા, એ જે મુક્તોની મહાનતા હતી. જે વ્યક્તિ જેના બરોબરિયા ન થવું જોઈએ, જે ખરેખર લાયક હોય, મોટા હોય, જે તે બાબતમાં આપણા કરતાં ઘણા આગળ અને ભગવાનના વાલા નજીકના હોય, છતાં પણ લુગડે કરીને, આશ્રમે કરીને, બીજતીજી આ લોકની કોકની કોક બબાલે કરીને બરોબરીઓ થઈ જાય, એ પાત્ર એટલું હલકું, નિમ્ન, નાનું, નબળું ગણાય. એને પચ પડ્યું નહીં, બિચારાને પચ્યું નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા ધુરંધર, પ્રભુને અખંડ ભાળનારા, અખંડ મૂર્તિ દેખનાર એ મુક્તાત્માની મહાનતા જુઓ. હવે આપણને એમ થાય કે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત પણ ગોપાળાનંદ સ્વામીને પોતાને સત્સંગ કરાવવા માગે, આનું કારણ શું? એક તો ગોપાળાનંદ સ્વામી અનાદિ મહામુક્ત પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા, અનુવૃત્તિના અંગવાળા છે, એ તો ગુણાતીતાનંદ સ્વામી સમજે જ છે. પરંતુ એથી વધારે વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાન જેનો હાર પહેરાવવાનું કહે છે ને, એ બહુ જોખમી જગ્યા છે. એ જગ્યા બહુ જોખમી છે. સ્વામિનારાયણ ભગવાન જૂનાગઢના આખા મંદિરનો વહીવટ, મંદિરની સત્તા ગુણાતીતાનંદ સ્વામીને દેવાનો ઓર્ડર કરી રહ્યા છે, ત્યારે એ એવી જગ્યા છે, એ એવી સેવા છે, એ પોઝિશન એવી છે કે ત્યાં જો કોક મોટાનો સાથ, સંગાથ, આશરો અને અનુગ્રહ ન હોય તો ક્યારે કાટ લાગે એનું કાંઈ કહેવાય ના જુઓ તમે એક બહુ જ સરસ પૂર્તિકારે અહીંયા સ્વરછો બનાવ્યો છે ગુણાતીતાનંદ સ્વામીના ભાવનો શીખવા જેવો છે
મહંતાઈ કકાટ બાત કરકે ચાલેંગે
સારું હોય મજબૂત હોય નવું હોય પણ યાદ રાખો એને સદૈવ ભેજનો જ યોગ રહ્યા કરે પાણીનો સંસર્ગ રહ્યા કરે તો આજ નહીં તો કાલ કાટ લાગે લાગે ને લાગે સ્વામિનારાયણ ભગવાન વચનામૃત અંત્યના 33માં એમ કહે છે કે આ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા હોય તેને પણ જો હંમેશા ધન સ્ત્રી અને માન મોટાઈનો વધારે પડતો યોગ રહ્યા કરે તો લાંબે ગાળે એ જેવા છે એવા ને એવા રહે કે ન રહે અરે ઉતરતામાં ઉતરતા જેવા પણ રહે કે ન રહે એમાં સંશય છે કેમ જે એનો તો યોગ જ એવો છે જે આ વાતની ગંભીરતા સમજી જ નથી શકતા જે ત્યાંય ફડાકા મારતા હોય ન્યાય મોટો જબરો કોન્ફિડન્સ બતાડતા હોય એ ચક્કર ભમ કહેવાય ન્યા બળ પછાડવાની જરૂર નથી ત્યાં ભગવાન અને મોટાની ઓથ એનો આશરો એનો અનુગ્રહ માગવાની જરૂર છે એ જગ્યા એવી છે જો ગુણાતીતાનંદ સ્વામી કેમ કહે છે હે મહારાજ હું એટલા માટે ગોપાળાનંદ સ્વામીને માગું છું કે સ્વામી મહંતાઈનો મારો કાંઈ પણ ઓછો વધુ નાનો મોટો કાટ લાગે એ કાટને વાતોએ કરીને ટાળે તો મને કોઈ જાતની ચિંતા નથી તો હું અત્યારે હોંશથી ઉત્સાહથી આ હાર પહેરું નહીં તો નહીં આમ કીધું લ્યો સાંભળો અત્યારે તમને કોઈ એમ ઓફર કરે કે આવતી ચૂંટણીમાં તમને ટિકિટ આપવાની છે અને તમે ફલાણા મંદિરના ટ્રસ્ટી બનો પછી તમારી સારી કાર્યવાહી હશે તો તમને ચેરમેન પણ કરશું તો આપણે હાર પહેરતા પહેલાં શું શું વિચાર કરીએ કોના કોના આશીર્વાદ કોનો કોનો સહવાસ આપણે તો માકડાની જેમ તરત માથું ધરી હો અરે હનુમાનજી દાદાની મોટી કૃપા માનની કારણ કે આપણે એટલા ઓલરેડી અજ્ઞાની કદાચ એમાં ડૂબેલા છીએ ગુણાતીતાનંદ સ્વામી જેવા એક મહા મુક્તાત્મા સંત મને તમને સજાગતા આપે છે કે માયાનો યોગ વધે માન મોટપનો યોગ વધે સત્તા સંપત્તિનો યોગ વધે ત્યારે હોંશે હોંશે માથું ધરાય નહીં મારા બાપ ભગવાનનો અને મોટાનો આશરો એનો અનુગ્રહ એ જો આપણું બાવડું જાલી અને સદૈવ સંભાળ રાખે એમ હોય તો જ સેવા સ્વીકારાય નહીં તો બીજી ઘણી હારી હારી સેવાઓ હોઈ શકે પછી શ્રીહરિની ઈચ્છા મુજબ ગોપાળાનંદ સ્વામી હા કહી તેથી ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના મહંત થયા અને ગોપાળાનંદ સ્વામીએ પોતાનું આ વચન જીવન પર્યંત નિભાવ્યું ક્યારેક સ્વામી વર્ષે ન જઈ શક્યા હોય તો બીજા વર્ષે ઝાઝુ રોકાઈને પણ મહારાજને આપેલું વચન પાળતા ગુણાતીતાનંદ સ્વામી વગેરે તમામ સંતોને રાજી કરતા પછી શ્રીહરી ગઢપુરથી પ્રબોધિનીનો ઉત્સવ કરવા વડતાલ જવા નીકળ્યા સારંગપુર સુંદરિયાણા પચ્છમ થઈને ગલિયાણા પધાર્યા ત્યાં નદીને કિનારે ભાઠામાં થનારા સારા રીંગણા સોમલા ખાચરે જોયા એક બહુ સારું પ્રેમસભર ચરિત્ર આવી રહ્યું છે ગામ ગલિયાણામાં નદીને કિનારે કોકે વાડા કરીને શાકભાજી ઉગાડ્યું હોય એમાં સારા મજાના કોણા કોણા રીંગણા જોયા. નદીના કાંપમાં રીંગણા બહુ સારા થયેલા. તે રૂપિયો આપીને ખરીદ્યા અને ભગવાન શ્રી હરિને ભેટ ધીરા. કોઈ માણસ હશે તો એને ભાઈ મોઢે માગ્યા દામ લીધા કે એક રૂપિયો, રૂપિયા વિના રીંગણા નહીં મળે. સોમલા બાપુએ આપી દીધું. ગલિયાણાના હરિભક્તોએ ઘણી સારી રસોઈ કરાવી. ઘોડાઓ માટે ચંદી એટલે કે અનાજ અને ઘાસ આપ્યું. શિયરી તથા સાથે આવેલા સૌની સારી સેવા કરી. ત્યાં ગોપાલજી મહારાજે ભોજન માટે બાટી બનાવી. પૂર્વ દેશમાં જેવી બાટી બનાવે તેવી ઉત્તમ બાટી બનાવી. ત્યાં સોમલા ખાચરે જે રીંગણા લીધા હતા તેનું સ્વાદિષ્ટ શાક કર્યું. ભક્તોના જીવન પ્રાણ ઘનશ્યામ શિયરી તે જગ્યાએ બેસી અને શાક જમ્યા અને તે શાકને ખૂબ વખાણ્યું. આનાથી સોમલા ખાચરનો ઘણો પ્રેમ જણાયો. તે પ્રેમને કારણે જ શાકમાં સારો સ્વાદ આવ્યો. શિયરીએ સંતો તથા હરિભક્તોને ભોજન કરાવ્યું. સૌ શિયરીનો પ્રસાદ મળવાથી ખૂબ રાજી થયા. અર્થાત બધાને એવું લાગ્યું કે આવડા એવા કૂણા બે રીંગણા લેવાનો, એક રૂપિયો દેવાનો આ પ્રેમ વિના થાય? ભલા ભક્તજનો, તે દિવસે એક રૂપિયો આપો તો બે ગાડા રીંગણાય મળતા. કમસે કમ એક ગાડું તો કોક આપે છે. અરે બહુ મોંઘવારી હોય તો મણ બે મણ પાંચ મણ રીંગણા તો રૂપિયામાં આવી જ જતા. ઘણી બધી વખત આવી શાકભાજી જેવી બાબતમાં તો ધનની જરૂર જ નહોત પડતી. કોઈ પાલી દાણા દે ને જોઈ એટલું મળતું. એની જગ્યાએ ફક્ત કૂણા બે રીંગણા લેવાના સોમલા બાપુએ શું આપ્યું? આખો રૂપિયો આપ્યો હતો. એટલે ખબર પડી કે ઓહો, આમને પ્રેમ કેવો, રસોઈ બનાવનારાને પ્રેમ કેવો, જમાડનારાને પ્રેમ કેવો. આ બધાનો પ્રેમ અદ્ભુત છે. હવે અહીંયા ગ્રંથકાર એક બહુ જ સારી વાત લખી રહ્યા છે કે આપણને બધાને ભગવાનમાં પ્રેમ હોય, પ્રભુને આપણા ઉપર પ્રસન્નતા હોય, પ્રભુના સંબંધે સંતોને સંતોમાં બહુ પ્રેમ હોય, ભક્તોને ભક્તોમાં બહુ પ્રેમ હોય, હરિભક્તોને સંતોમાં, સંતોને શ્રી હરિના સંબંધે હરિભક્તોમાં પ્રેમ હોય. આ બધો જો દિવ્ય પ્રેમ હોય તો એનો કેવડો મોટો ફાયદો થાય એનો એક દોહો ખૂબ જ સરસ છે.
જહાં જહાં પ્રેમ હોત હે વહાં હી હોત આનંદ.
જહાં પ્રેમ હોત હે વહાં હી હોત આનંદ.
જહાં જહાં પ્રેમ હોત હે વહાં હી હોત આનંદ.
જહાં જહાં પ્રેમ હોત હે વહાં હી હોત આનંદ.
એક પ્રેમ સે હી મિલત હૈ.
મોટીબા અને લાડુબા બંને સાંખ્યોગ પાળી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા. બેયની લાયકાત, બેયના વર્તન લગભગ સરખા જ હતા. તેમ છતાં મોટીબા લાડુબાની ક્યારેય ઈર્ષા નહોતા કરતા, બરોબરીયાપણું નહોતા રાખતા. લાડુબા મોટીબાની સાથે ક્યારેય ઈર્ષા અને બરોબરીયાપણું નહોતા રાખતા. બંને એકમેકથી ચડિયા તો એકમેકનો મહિમા રાખી એવો અદ્ભુત પ્રભુમાં પ્રેમ કર્યા કરતા. તો મારા મહારાજ ત્યાં સામેથી આવતા રહેતા અને વશ થઈ જતા. દિવ્ય પ્રેમની આ તાકાત છે. એમ ગઢપુરવાસી બધા જ ભગવાનમાં અને સંતોમાં પોતાના દેહ અને દેહના સંબંધી કરતા પણ સવાયો પ્રેમ રાખતા. તો મારો મહારાજ પોતાના છપૈયાવાસી ધર્મકુલના જે હતા એના કરતા હો ગણો પ્રેમ ગઢપુરવાસીમાં રાખતા. આ પ્રેમની, દિવ્ય પ્રેમની તાકાત છે વાલા ભાઈઓ. વિશ્વમાં સ્નેહની અંદર સૌથી ઘણી અધિક શક્તિ તાકાત છે. જો ભગવાન શ્રીના સ્વરૂપમાં પ્રેમ પ્રગટ થાય તો તેઓ સાક્ષાત મળી જાય છે. પ્રેમ હોવાથી જ શિયરી તથા સંતોને તે શાક પણ સ્વાદિષ્ટ લાગ્યું, કારણ કે પ્રેમ વિના તો સારામાં સારા પકવાન હોય ને તો પણ ફિક્કા લાગે છે. વાલા ભક્તો, તમને એવું જોવા મળતું હશે ઘણીવાર, ઘણા ઘરમાં હુતો અને હુતી બે જ રહેતા હોય તોય કજિયા અને કંકાસનો પાર ન હોય. ઘણા ઘરમાં 4, 8, 16, 25 મેમ્બરનું ફેમિલી રહેતું હોય તોય આનંદનો પાર ન હોય. આવું હોઈ શકે કે ન હોઈ શકે ભાઈઓ? ઘણા સંસારના કુટુંબો એવા છે, સગા મા બાપના બે ભાઈઓ અને એના ઘરના એ હળીમળીને હંપીને ભેગા રહી શકતા નથી. જ્યારે ઘણા એવા છે કે અનેક વર્ષોથી સગા મા બાપના ન હોવા છતાં આનંદથી ભેગા રહેતા હોય છે. અમારામાં પણ એવું છે. અમે બધા સાધુ સંતો સારો સંસાર છોડીને આવ્યા બાદ ક્યાંક નાનું મંડળ હોય તોય, ક્યાંક મોટું મંડળ હોય તોય, તમને ખૂબ સુખપૂર્વક આનંદથી રહેતા હોય એવું જોવા મળે. જ્યારે ક્યાંક વડકે આવતા હોય, ભડકે બળતા હોય ને એવું પણ જોવા મળે. આનું કારણ શું છે ભાઈઓ? જ્યાં જ્યાં જે જે લોકો ભેગા મળીને રહે છે ત્યાં બધે જ એક જ સરખો આનંદ, એક સરખું સુખ કેમ નથી જોવા મળતું? અહીંયા કોઈ એક ભાઈ ઊભા થયા હતા, પ્રવચન કરતા હતા, કહેતા હતા કે બેસતા વર્ષને દિવસે જ્યારે અહીંયા ભેટણ લીલાનો એક દિવ્ય કાર્યક્રમ ચાલતો હતો ત્યારે જે કોઈ જોઈ રહ્યા હતા એને એવું લાગતું હતું કે આ આ અક્ષરધામ છે, કળિયુગમાં સતયુગ છે, આ છે શું? આટલો બધો દિવ્ય પ્રેમ, આટલો દિવ્ય આનંદ, આ છે શું બધું? વાલા ભક્તજનો, આનું એક અહીંયા બહુ જ સરસ કારણ આપવામાં આવે છે. હું આશા રાખું તમને સંસારીઓને, અમને સાધુઓને, બધાને એક જ સરખું લાગુ પડે છે. જો સુખપૂર્વક જિંદગી જીવવી હોય તો આમાં એનું એક બહુ જ સારું કારણ બતાવવામાં આવે છે, એ અપનાવી લેવું જરૂરી છે. હાય હાય હાડ હાડ થઈ દુઃખી દુઃખી થઈને મરી જવું હોય હડકાયા કૂતરાની જેમ, એનું પણ એક અહીંયા કારણ લખ્યું છે. આપણને જે ગમે છે બહુ સરસ, એક સોરઠો અદ્ભુત અનોખો મજાનો છે, ગાઈ લઈએ અને આપણા જીવનમાં જરા હરખાવી લઈએ.
સુખ કા કારણ પ્રેમ, દુઃખ કા કારણ દ્વેષ હૈ.
વર્ષનું શું નામ રાખવામાં આવ્યું છે ભાઈ? શું રાખવામાં આવ્યું છે? પ્રેમ ભાવ વર્ષ. બાલા ભક્તજનો, સદા સુખી રહેવું હોય, સમૂહમાં પણ આનંદથી અક્ષરધામ જેવી જિંદગી વિતાવવી હોય તો સાચો નિસ્વાર્થ પ્રેમ જરૂરી છે. સુખ કા કારણ પ્રેમ, દુઃખ કા કારણ દ્વેષ હૈ. સુખી થવું હોય તો સાચો અને શુદ્ધ પ્રેમ નિભજાવો, વધારો. દ્વેષ કર્યા કરીશું તો દુઃખી થશું, થશું ને થશું. પત્ની પતિનો, પતિ પત્નીનો જે જેટલો દ્વેષ કરશે એટલું દુઃખ આવવાનું આવવાનું ના આવવાનું. મા બાપ દીકરા દીકરીઓનો, સંતાનો મા બાપનો, સાસુ વહુનો, વહુ સાસુનો, સાધુ સંસારીઓનો, સંસારીઓ સાધુઓનો, ગુરુ ચેલાનો, ચેલાઓ ગુરુનો, જ્યાં જ્યાં જે જે કોઈ દ્વેષ સર્જશે ત્યાં દુઃખ તો આવવાનું આવવાનું ને આવવાનું. સુખ જોતું હોય તો બાપ પ્રેમ ભાવ પ્રગટાવો, પ્રેમ પૂર્મે બહતે રહો. ગુરુજી આપણને શીખવ્યું છે કે જ્યાં જ્યાં વ્યક્તિઓ છે ત્યાં ત્યાં બધે જ એ આત્માનો આત્મા પરમાત્મા છે. એમાંય જ્યાં ભગવાનનો આશરો હોય, ભગવાનની ભક્તિ ઉપાસનાનો સંબંધ હોય, ત્યાં તો મારો પ્રભુ સાક્ષાત રહે છે. સર્વમાં શ્રી હરિજી મહારાજનો સ્વીકાર કરીને મહારાજને જોતા રહીશું, સ્વીકારતા રહીશું, નિહાળતા રહીશું તો પ્રેમ અને ભાવ આપોઆપ વધશે અને એ પ્રેમ મને ને તમને આનંદના મહાસાગરમાં જબોળ્યા કરશે. પછી શિયરી ગલિયાણા રાત રહી, સવારે નીકળ્યા તે વિચરણ કરતા કરતા વડતાલ પધાર્યા. વડતાલ પ્રબોધનીનો સમયો કરી વિચરણ કરતા કરતા પાછા ગઢપુર આવ્યા. ગઢપુરમાં સંવત 1883 પોચ સુદ આઠમના દિવસે ઈચ્છારામભાઈ અક્ષરવાસી થયા. સ્વામિનારાયણ ભગવાનથી 5 વર્ષ નાના હતા. અત્યારે સ્વામિનારાયણ ભગવાનની ઉંમર લગભગ 46 છે. તો ઈચ્છારામભાઈની કેટલી હોય? 41 હોઈ શકે. 41 વર્ષની ઉંમરના ઈચ્છારામભાઈ ગઢપુરમાં થોડાક બીમાર રહ્યા અને અક્ષરવાસી થઈ ગયા. શ્રી હરિજી મહારાજ 45-46 વર્ષના છે. રામ પ્રતાપભાઈ તો મહારાજ કરતા પણ ખાસા બધા મોટા છે. ત્રણમાં નાના ભાઈનો વારો પહેલો આવ્યો. ઈચ્છારામભાઈ પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ બેઠા છે. ઈચ્છારામભાઈ દેહ છોડી ગયા. ભક્તિબાગમાં તેમનો અગ્નિસંસ્કાર કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ પ્રસંગ એક એવો ઐતિહાસિક પ્રસંગ છે. કદાચ આ પ્રસંગે જે સ્વામિનારાયણ ભગવાને વાતો કરી છે એવી વાતો દુનિયાના કોઈ શાસ્ત્રોમાં મેં આજ દિવસ સુધી સાંભળી નથી, જોઈ નથી, અને મને વિશ્વાસ છે હવે દુનિયામાં ક્યાંય જોવા મળશે પણ નહીં એવી બે જોડ વાતો સ્વામિનારાયણ ભગવાનને આ પ્રસંગે કરી છે. એનો અહીંયા ગ્રંથકાર થોડો ઉલ્લેખ કરવાના છે. જૂનાગઢમાં રહેતા ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામીના શિષ્ય સ્વામી રુગ્નાથચરણ દાસજી સ્વામીએ શ્રી હરિચરિત્ર ચિંતામણી નામના 3 ભાગે એક ગ્રંથ પ્રકાશિત કરેલો છે, જેમાં સ્વામિનારાયણ ભગવાનના અનેક દિવ્ય ભવ્ય ચરિત્રો અને આવા ઉપદેશોનું સંકલન છે. એમાં આ પ્રસંગ લખાયેલો છે. એ સમયે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને એક પ્રશ્ન પૂછ્યો. ગોપાળાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને પ્રેરણા કરી અને મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે બદ્ધ જીવ હોય તે મુક્ત કેમ થાય છે અને એકવાર મુક્ત થયેલા પુનઃ બદ્ધ કેમ થાય છે? હે મહારાજ, એનું કંઈક કારણ અમને કહો ને. પછી સ્વામિનારાયણ ભગવાને વિસ્તારથી જે વાતો કરી છે એનું અહીંયા થોડું શોર્ટ ફોર્મ આવે છે. મહારાજે એવી વાત કરી છે કે અહીંયાથી આ બધા દેહ અને દુનિયાનો ત્યાગ કરીને ધામમાં જાય એને મુક્ત થયા કહેવાય. હવે મુક્ત તો થયા, પરંતુ મુક્ત થયેલા ફરી એકવાર પાછા બદ્ધ બને છે, અર્થાત દેહધારી થઈને આ લોકમાં આવી જાય છે, એનું કારણ શું? પછી મહારાજે એક બહુ સરસ વિભાવના કરાવી છે કે એક અદૃશ્ય માયા છે જે ભલભલાને ઓળખાય નહીં, સમજાય નહીં એવી એક માયા છે. એ માયાના 4 સ્વરૂપ છે, અર્થાત 4 પ્રકારે માયા રહે છે. હવે તેને હું સમજાવું છું. એક અહંકાર રૂપે, બીજી દયા રૂપે, ત્રીજી અસત્યપણા રૂપે, અને ચોથી ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠાની ખામી રહી ગઈ હોય એ રૂપે. આ રીતે 4 પ્રકારની માયા ભિન્ન ભિન્ન સ્વરૂપને અનુસારે રહી છે. મુક્તને પણ કોઈ પણ પ્રકારે બીજાનું હારું કરવા જેવો કંઈક ને કંઈક સંકલ્પ રહે છે તે એને બદ્ધ બનાવે છે. તે વાત હવે હું કહું છું. એમાં કોઈક મુક્તને એવો સંકલ્પ રહે છે કે જો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ મને આજ્ઞા કરે તો હું બ્રહ્માંડોમાંથી અધર્મનો નાશ કરું, સદ્ધર્મનું સ્થાપન કરી બહુ જીવોને જ્ઞાન આપીને માયામાંથી મુક્ત કરી દઉં. વળી કોઈના મનમાં એમ રહે છે કે જો ભગવાન મને આજ્ઞા કરે તો ઈશ્વરોને પણ એના ઐશ્વર્યનું અભિમાન રહે છે, તે ઈશ્વરોના અજ્ઞાનને પણ ટાળી નાખું. મુક્તોને આવો પડકારો આવી જાય, કોક કોક દી આવું જોમ આવી જાય. હું તેને ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠાની દ્રઢતા કરાવીને સુખરૂપ મુક્ત દશા પ્રાપ્ત કરાવી દઉં. વળી કોઈ મુક્તના મનમાં એવો સંકલ્પ રહે છે કે જો ભગવાન શ્રીહરિ મને આજ્ઞા કરે તો હું મોટા મોટાઓનો પણ મોક્ષ કરી નાખું. હોય છે હો આવા ભલભલાને આવા ભાત ભાતના જોવામાં આવી છે. એમાંય નાનું હલકું પાત્ર હોય ને તો પાછા વળી બહુ હેંથક ના આવે, મોટા મોટા હુંફાળ આવે. આપણી આ ઉતાવળી ગંગા છે ને એમાં ભાગ્યે જ પાણી આવે, અને જે દાડે આવે ત્યારે કેટલું આવે એનું પાછું નક્કી નહીં. એટલે આપણે અહીંયા નદીને બે કિનારે બોર્ડ માર્યા છે, તમે વાંચ્યા છે? કોઝવે ઉપર ખાલી 4 ઇંચ જ પાણી જાતું હોય ને તોય કોઈ આવન જાવન કરવી નહીં, એવું આપણે લખીશું. નાની નદી આવે નહીં પાણી, ને આવે તો પાછું ફંગોળિયા બંધ આવે નક્કી નહીં. ઘણી બધી વખત આપણને પણ આવું થતું હોય છે, જે કોક વખત કોઈક મુક્તને પણ વિચાર આવે છે કે જો મને આજ્ઞા કરે ને મોટા મોટાઓમાં જે અજ્ઞાન રહી ગયું છે ને કાઢી નાખું, એમને એ નથી વિચાર આવતો કે જેના એક સંકલ્પ માત્રથી બધાનું કોઈ પણ અજ્ઞાન ટળી શકે એમ છે. એ રાજા ધીરાજ મારો મહારાજ તો શાંતિથી બેઠા બેઠા મને દર્શન દઈ રહ્યા છે, મને આનંદ ઉપજાવી રહ્યા છે, અને મને કે આમ હોક થતું નથી, એ નથી ખ્યાલ આવતો. જે અનંત જીવો ઈશ્વરો અને સાધન દશાવાળા ખરા મુમુક્ષુઓ બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે તે તમામને તેનું નઠારું માયાનું જાળું તોડીને હું તત્કાળ મુક્ત ભાવને પમાડીને ભગવાનના સ્વરૂપમાં જોડી દઉં. વળી કેટલાકના મનમાં એવો સંકલ્પ રહે છે કે ભગવાન જો મને હુકમ કરે તો સમગ્ર જગત અસત્ય છે એમ મનાવીને તે જીવને એક ભગવાનમાં સત્યપણાની મતિ કરાવી દઉં, તે સર્વને મુક્ત દશા પ્રાપ્ત કરાવી દઉં અને એક ભગવાનમાં જોડી દઉં. આવી રીતે 4 પ્રકારના સંકલ્પવાળા મુક્તોના તે બધા સંકલ્પોને સિદ્ધ કરાવવા અને બ્રહ્માંડોમાં રહેલા આનંદ જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન તે મુક્તોને પછી પ્રેરે છે, કારણ કે એમને ઉફાળ આવ્યા કરે છે, ઈચ્છા થતા કરે છે. પછી તે મુક્તો પણ મુક્ત સભામાંથી ઉઠીને અક્ષરધામના દરવાજે ઝૂલતી માયા પાસે જ્યારે જાય છે ત્યારે ત્યાં તેને ભગવાનની શક્તિરૂપ માયાનો યોગ થાય છે, ત્યારે તે મુક્તનું બ્રહ્મમય શરીર છૂટી જાય છે અને ત્યારે જ કારણ દેહ તેની સાથે જોડાઈ જાય છે. અર્થાત એમને જે ઈચ્છા અત્યાર સુધી સુષુપ્ત રહેતી હતી એ હવે પ્રકટ થાય અને ક્રિયાન્વિત થઈ જાય છે. પછી તે મુક્ત મોટીને બદ્ધ થઈ જાય છે, અર્થાત કોઈ ને કોઈ બ્રહ્માંડમાં દેહધારી બની જાય છે. હતા તો અક્ષરધામના મુક્ત, પરંતુ હવે જન્મ મરણમાં ભટકનારા જીવાત્માઓ જેમ દેહધારી થયા હોય એમ એ પણ એવા જ કોઈ એક માયામય દેહમાં આવી જાય છે. એમાંથી કેટલાક મુક્ત તો આ લોકમાં આવીને ભગવાનના અવતારના રૂપમાં પ્રગટ થાય છે, કોઈ મુક્ત તો મહાત્મા બનીને વિચરે છે, તેવો અનેક જીવો તથા ઈશ્વરોને દર્શન સ્પર્શ અને અત્યંત ઉપદેશ આપીને તેમાં જે બદ્ધપણું હોય તેનો નાશ કરી દે છે અને તેને પણ મુક્ત ભાવને પમાડે છે. હે મુક્તાનંદ સ્વામી, તમે સાંભળો, આ અક્ષરધામના મુક્તોને પણ ભગવાન વિના બીજા સંકલ્પ રહે તે બહુ મોટી ખામી છે. આ રીતે ભગવાન સિવાયના બીજા કોઈ પણ સંકલ્પ રૂપ માયા રહે છે, એટલા માટે તે મુક્તને પણ અક્ષરધામ છોડી માયાના આ બ્રહ્માંડોમાં જવું પડે છે. હવે ખરેખર બદ્ધપણું એટલે શું છે? બદ્ધતાની વાત આવે તો આપણને એવું જો લાગે કે એ કાળ કર્મ માયાને વશ થઈ જાય છે તો એ વાત બરાબર નથી. અહીંયા બહુ સરસ એક વ્યાખ્યા કરનારી ચોપાઈ છે કે મુક્ત બદ્ધ ક્યારે બને છે.
ધામ છોડ અંડ મે જાના વહી ઉસકા હે બદ્ધ પનાહી. ધામ છોડ કે અંડ મે જાના વહી ઉસકા હે બદ્ધ પનાહી. એ સતરહ જો હો મુક્ત જન હે હુન કો ભી હોત હે બદ્ધ પનાહી. એ સતરહ જો હો ब्रह्मांड पूछ गिनती में ही
जत है कोई महामती
नहीं है वो तो तुच्छ है अति वो समझत है कोई महामती
वो समझत है कोई महामती
वो समझत है कोई महामती
एवं दिव्य भव्य सुखधाम भगवान नु अक्षरधाम छोड़ी ने માયાના જગતરૂપ બ્રહ્માંડમાં જાવું પડ્યું તે જ તે મુક્તનું બદ્ધપણું છે. આ રીતે જે મુક્ત હોય તેને પણ બદ્ધપણું પ્રાપ્ત થાય છે. ભગવાનના અક્ષરધામની તુલનામાં બીજા બ્રહ્માંડોની તો કાંઈ જ ગણતરી નથી, તે તો અત્યંત તુચ્છ છે. આ વાત તો કોઈ મહાન બુદ્ધિશાળી હોય, સુજ્ઞ ડાયા હોય તે જ સમજે છે. પરંતુ ભરતજીને જેમ દયાને કારણે મૃગના બાળકે પણ બંધન કર્યું હતું, તે રીતે મુક્તોને પણ બદ્ધ જીવનું ભલું કરવાની દયારૂપ માયાની બલા વળગે છે. આમ તો તે દયા ગુણ છે, છતાં તે ગુણરૂપ માયા ભગવાનની મરજી વિરુદ્ધ હોવાથી, ભગવાનની મરજી ન હોવા છતાં હોવાથી મુક્તને પણ બદ્ધ કર્યા સિવાય રહેતી નથી. એટલા માટે તે મુક્ત મટીને કહ્યું તે રીતે બદ્ધ થાય છે. બહુ જ એક પેચીદી વાત છે વાલા ભાઈઓ, સમજાય તો સમજવાની કોશિશ કરજો. કહેવાતા ગુણો અથવા કહેવાતા દુર્ગુણો કલ્યાણકારી કે કઠણાઈકારી ક્યારે બને છે બરાબર ધ્યાન દેજો. જો પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મરજી અનુસાર એનો ઉપયોગ થાય અને જો ભગવાન સ્વામિનારાયણનો એ રાજીપો અપાવી જાય તો એ ગુણ કલ્યાણકારી છે, એને જ સદગુણ કહેવાય. ભલે આપણે એને ગુણ માનતા હોઈએ પરંતુ એ પરમાત્માની મરજીથી કંઈક આપણને બારા ઢસડી જાય, ભગવાનનો રાજીપો હોય એ પણ તોડાવી જાય, ઓછો કરાવી જાય, તો એ ગુણ પણ કઠણાઈકારી છે. આ બહુ મોટી રહસ્યની વાત છે. સજી શણગાર સુભગતન ગોરે ગુણ રાખે અતિ ગહેરો રે, જ્યાં લગી પીયુડો હસી ન બોલાવે આભૂષણ સર્વે ડેરો રે. સત્સંગની મા મુક્તાનંદ સ્વામી, મને તમને એ નથી ખબર રહેતી કે આ હારું હારું ક્યાં સુધી અને નઠારું ક્યારે. સારું સારું ત્યાં સુધી જ છે જ્યાં સુધી એ પરબ્રહ્મને માન્ય છે, પુરુષોત્તમને ગમે છે, એનો રાજીપો અપાવે છે ત્યાં સુધી. મારા ભગવાનને એ માન્ય ન હોય, ગમતું ન હોય તો આપણું હોવાર માનેલું હારું પણ આપણે માટે નઠારું જ થઈ જાય છે. આ વાતની આપણને ખબર રહે તો આ સભાનતા રહે. એવી જ રીતે જેને આપણે ચોખ્ખા દુર્ગુણ કહીએ છીએ, દુર્ગુણ પણ જો ભગવાન કે ભગવાનના સંતને અર્થે કામ લાગી જાય તો એ કલ્યાણકારી નીવડે છે. ભગવાન અને ભગવાનના સંતને કુરાજી કરવામાં કામ લાગી જાય તો એ કઠણાઈકારી નીવડે છે. આવું છે. આવી રીતે મુક્તો દયા જેવા કોઈ ને કોઈ એક કહેવાતા ગુણને કારણે ભગવાનની મરજી ન હોવા છતાં કોકનું ભલું કરવાના ભાવથી પણ આગ્રહી બને છે, ત્યારે તેઓને આ દુનિયામાં આવવું પડે છે, એ એમને બદ્ધપણું લાગુ પડે છે. છતાં પણ બદ્ધ બનેલા તે મુક્તમાં એટલું જોર તો હજી હોય જ છે કે તે બીજા જીવનું પણ બંધન તોડી દે અને તેના કારણ શરીરના ચૂરે ચૂરા કરીને એને સાચો ખરો પૂરો મુક્ત બનાવી દે. કારણ કે આખરે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મુક્તો છે અને એ કોઈ વિષય ભોગ વાસનાને આધીન નથી, કાળ કર્મ માયાને આધીન થઈ નથી આવ્યા. એ તો એક પોતાના શુભ સંકલ્પરૂપ માયાને આધીન થયા છે. એટલે ભગવાનના પ્રતાપે હજી એ એવા તો હોય છે. આ જગતમાં તો તે ભગવાનના અવતારો સૌને અતિ પ્યારા હોય છે, અથવા તો જે મોટા મોટા મહાત્માઓ રૂપે અહીંયા પ્રગટ્યા હોય, મોટા મહાત્મા કહેવાતા હોય તે પણ જગતમાં સૌથી અધિક શોભતા હોય છે. તેઓ સર્વ સદગુણથી સંપન્ન રહીને જગતમાં ધર્મનો પ્રચાર કરે છે, અનેક જીવોને શરણે લઈને ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન દે છે, તે મુક્તો આ પૃથ્વી ઉપર ભગવાનની ભક્તિ અને ઉપાસનાની સ્થાપના કરે છે તથા મહાન સમર્થ થઈને ફરે છે, આમ તેઓ સહેજે જ સૌનું ભલું કરે છે. કરોડો જીવોને ધામમાં પહોંચાડ્યા પછી પોતે પણ ધામમાં પહોંચી જાય છે. જ્યારે તે પોતાના કાર્યરૂપ જે અધૂરા સંકલ્પો હતા તેને પૂરા કરી લે છે ત્યારે તેને પોતાના બદ્ધપણાનું ભાન થાય છે. કેમ? જે ભગવાન જ તેને તે જ્ઞાન કૃપા કરીને આપે છે કે તમે સ્વામી ભગત, એ ભાઈ, એ બેન, તમે ખરેખર કોણ છો? તમે અહીં શા માટે જન્મ્યા છો? તો હવે હલો હલો એમ પ્રભુ પાછા એને યાદી આપી અંદરથી કે બહારથી કોકમાં રહીને કે અંતરમાં રહીને પ્રકાશે છે. હવે એ એકવાર બદ્ધ બનેલા ફરી પાછા હતા એવા ને એવા મુક્ત થાય છે. પછી તો તે મહાભાગ્યશાળી પોતાની મુક્ત દશાને યાદ કરે છે કે હું એક દિવસ અક્ષરધામમાં હતો, મહારાજનો મહા આનંદ માણતો હતો, મહારાજ કેટલા બધા રાજી હતા, હું વળી આ કોકનું હારું કરવા અહીં આવ્યો, અહીંયા દક્ષ સિવાય કાંઈ છે નહીં. અચ્છા હાલો હવે જે કરવાનું હતું એ થઈ ગયું, હે મહારાજ, હે મહારાજ, પાછા લાગી જાય. તેથી તે ભગવાનના ધામના દ્વારમાં કારણ દેહનો ત્યાગ કરીને બ્રહ્મય શરીરને ધારણ કરી ફરીને ભગવાનના ધામમાં જાય છે. પછી ત્યાં સુખધામ એવા ભગવાનના ચરણને આનંદથી સેવે છે. જોકે અક્ષરાદિક બધા ધામોથી કોઈ મુક્ત પડતા નથી, પરંતુ પોતાના સંકલ્પને કારણે તેઓ ભગવાનની પ્રેરણા પામીને ભગવાન અનુમતિ આપે એ અનુમતિરૂપ ઈચ્છાથી શરીર ધારણ કરે છે. પછી તે પોતાના સંકલ્પોને પૂરા કરી ભગવાનના ધામમાં જાય છે. તેથી જ ભગવાનના ધામથી કોઈ પડતા નથી તેમ કહેવાય છે. અર્થાત એ ધામમાંથી પડી ગયા નથી, કારણ કે કાળકર્મ માયાવશ લક્ષ્યરાશિમાં જવાના નથી. એ તો માત્ર આ લોકમાં આવી અનેક જીવોનું ભલું કરી અનેકને ધામના મુક્ત બનાવી પોતે પાછા હતા એવા ને એવા મુક્ત બનવાના છે. વાલા ભક્તો, એક વિવેક અહીંયા જાણી રાખવા જેવો છે એ જરા કહી દઉં. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે કોઈ પણ બ્રહ્માંડમાં પ્રગટ થાય એ તો સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છે, એ તો એમની પોતાની પ્યોર કરુણા છે. જ્યારે તેઓ પ્રગટે ત્યારે તે જેને સામેથી આજ્ઞા કરે કે તમે આટલા અમારી સાથે આવો, એ તો આ બ્રહ્માંડમાં દેખાતા હોય તો પણ એવા ને એવા મહામુક્ત જ હોય છે. એને તો સંકલ્પરૂપી પણ માયા નથી. બહુ સરસ વાલા સંતો પધારો. જે ભગવાનની આજ્ઞાથી આવ્યા છે, જે ભગવાનની પ્રેરણા ઈચ્છા મરજી જાણી એમની સેવામાં આવ્યા છે, જેમ કે ગોપાળાનંદ સ્વામી જેવા, એ તો અહીંયા પણ એક આદર્શ રોલ મોડલ મહામુક્ત જ છે. એ આપણે સમજવું જોઈએ. શ્રી હરિએ રાજી થઈને જ્યારે આવી વાત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામી આદિ સંતોએ આનંદથી તે વાત સાંભળી. એક બાજુ ઘેલા નદીને કાંઠે ઈચ્છારામભાઈનો અગ્નિદાહ થઈ રહ્યો હતો અને બીજી બાજુ સ્વામિનારાયણ ભગવાન એમના સંતોને આવી વાતો કરતા હતા, અને આવી વાતો ઘેલાને કાંઠે થયેલી. ભાઈઓ, પછી ફરી શિયરી આગળ કહ્યું કે સૌ સંતો તમે સાંભળો, હમણાં મેં જે બદ્ધ અને મુક્તની વાતો કહી તેમાં મૂળ કારણ જ્ઞાન જ છે. તે વાત તમે બધા સાવધાન થઈને સાંભળો. સર્વ જ્ઞાનમાં ભગવાનની સ્વરૂપ નિષ્ઠાનું જે જ્ઞાન છે તે જ સૌથી મહાન છે. હવે બદ્ધ હોવા છતાં મુક્ત થવાનું અથવા તો મુક્ત હોવા છતાં બદ્ધ થઈ જવાનું મુખ્ય પરિબળ શું છે? એના બે સોરઠા બહુ ફાઇન છે. હાલો ગાઈ લઈએ અને એમાંથી સાવધાની અને પ્રેરણા મેળવી લઈએ.
બદ્ધ મે સે જો મુક્ત હોતે હે એક શ્રી હરિ કા,
બદ્ધ મે સે જો મુક્ત હોતે હે એક શ્રી હરિ કા,
માત્ર જ્ઞાને યુક્ત સ્વ
બંધમાંથી જે કોઈ જીવાત્મા મુક્ત થાય છે તે એક મહાત્મ્ય જ્ઞાને સહિત સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિજીના સ્વરૂપ નિષ્ઠાના બળથી જ થઈ શકે છે. જેને જેટલો ભગવાન સ્વામિનારાયણનો મહિમાએ સહિત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય બળવાન હોય એટલો એ બળિયો મહામુક્ત બની જાય છે. અને મુક્તમાંથી જે બદ્ધ થાય છે તે તેવી સ્વરૂપ નિષ્ઠાની ખામીને કારણે જ થાય છે, કારણ કે તે ખામીને લીધે મુક્તને પણ વિવિધ પ્રકારના સંકલ્પો થાય છે, સંકલ્પ જન્મ લેવડાવે છે. ખરેખર તો તે સંકલ્પો રહી જવાનું મુખ્ય કારણ એક જ છે કે ભગવાનના સ્વરૂપને પૂરેપૂરું જેમ છે તેમ યથાર્થ જાણ્યું નથી, અર્થાત જેમ છે તેમ ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનો અભાવ રહી ગયો છે. મુક્તાત્માને પણ ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને અભાવે આવો કર્તૃત્વ રાગરૂપ સ્વભાવ રહી જાય છે. તેને લીધે જ મુક્તને પણ કંઈક ને કંઈક સંકલ્પ થાય છે અને તે સંકલ્પ મુક્તને પણ બદ્ધ કરે છે. પરંતુ જેને ભગવાનનું યથાર્થ મહાત્મ્ય જ્ઞાન દ્રઢ હોય છે એવા મુક્તોને ભગવાન સિવાયનો કોઈ જ સંકલ્પ ક્યારેય પણ થતો નથી, અને એટલે જ તેવા મુક્તો કોઈ બદ્ધ થતા નથી. જેને યથાર્થ રૂપમાં નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય થઈ ગયો છે તેને ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ રહ્યો નથી, તેથી તે મુક્તો ક્યારેય બદ્ધ થયા નથી, થતા નથી, થવાના નથી. એકની જે બદ્ધતા કહેવાય છે તે બીજાના મોક્ષમાં હેતુ બની જાય છે. વળી જે મુક્ત ધામમાં શ્રીહરિની મૂર્તિમાં નિમગ્ન રહે છે તે અન્ય કોઈનો મોક્ષ કરતા નથી. જીવોના મોક્ષ તો તે કરવા માટેનો સંકલ્પ કરનાર દયાળુ બનેલા મુક્તોથી થાય છે. આ વાત ઘણી બધી આશ્ચર્યકારી છે. એક સ્વરૂપ નિષ્ઠામાં બીજી બધી નિષ્ઠાઓ આવી જાય છે. બીજી નિષ્ઠામાં જે કસર રહે છે તે દૂર થઈ શકે છે, પણ ભગવાનના મહાત્મ્ય જ્ઞાને યુક્ત સ્વરૂપ નિષ્ઠામાં જો કસર રહી હોય તો તે ક્યારેય મટતી નથી. તે ખામી તો મુક્તાત્મા હોય તો પણ તેને નિશ્ચિત જન્મ ધરાવે છે. એટલા માટે તે સ્વરૂપ નિષ્ઠાની ખામીને તો જરૂર દૂર કરવી જોઈએ. એ વાલા ભક્તો, એટલે તો દી આવા માંડવા નાખી અહીં બેઠા બેઠા કથા સાંભળીએ છીએ. આવા દિવાળીના તહેવારોમાં નવલા દિવસોમાં સંસાર વ્યવહાર સમૂળગો છોડી અહીં હું કામ બેસી છે. કોઈ પણ પ્રકારે મારા પ્રભુની કૃપા થાય, ભગવાનનો સાચો મહિમા દ્રઢ થાય, સાચું જ્ઞાન થાય, પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને શાશ્વત પામી જવામાં જે કંઈક કસર છે એ ઓળખાય, દ્રઢ થાય, દૂર થાય અને પામી જઈએ તો કેવું સારું. પરંતુ બહુ ચકોર વૃત્તિના જે મુમુક્ષુઓ હોય, જે ખરેખર જાગતા હોય, કોઈ સારા ચોજાળા ઓઠા હેઠે પણ આવી જાય, અવરાઈ જાય એવા ન હોય, અથવા ગોપાળાનંદ સ્વામી જેવા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની દ્રઢતાવાળા મહાપુરુષો સાથે જે મન કર્મ વચને જોડાયેલા હોય એવા મુક્તો, એવા મોમુક્ષુઓ ઉગરી જાય છે, ચેતી જાય છે, સાવધાન થઈ અને એ ખરેખર પામી જાય છે. આટલી વાત વાલાવાલા મહારાજે ત્યાં નદીને કાંઠે ઉન્મત્ત ગંગામાં કરી, ત્યાં ઈચ્છારામભાઈનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો, પછી ઘેલામાં સ્નાન કરી મહારાજ અને સૌ કોઈ દરબારગઢમાં પધાર્યા. પછી શ્રીહરિ વડતાલમાં રંગોત્સવ તથા ચૈત્રી સમયો કરવા ગઢપુરથી ચાલ્યા. ઉગામેડી, કારિયાણી, સમરિયાળા, બરવાળા, નાવડા, સામરસદ, ધોલેરા, આંબળી, પીપળી, વારણા, વરસડા, ઇન્દ્રનાથ, સિંજીવાડા વગેરે ગામોના ભક્તોને દર્શન અને સેવાથી સુખ આપી વડતાલ પધાર્યા. દેવોના દર્શન કરી શ્રીહરિએ હરિમંડપમાં ઉતારો કર્યો. વડતાલમાં હરિમંડપ નામનું મકાન હવેલી બની ગયું, જે આજે પણ છે. વડતાલ ધામમાં જે હાલમાં મંદિર છે, મંદિરની પછવાડે ત્રણ માળની જે હવેલી કાષ્ટની ઊભી છે એનું નામ હરિમંડપ છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીનું સંશોધન કર્યું. ત્યાં મહારાજ કાયમ રહેતા, જમતા, નાતા, ધોતા એ પરમ પ્રસાદીનું એ મકાન છે. હવે જ્યારે જાઓ ત્યારે બહુ ભાવથી, દિવ્યતાથી દર્શન કરવા એલઈડીમાં દેખાય છે ને એ હરિમંડપ નામની પ્રાસાદિક હવેલી છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન રોકાતા. વડતાલમાં સૌ ભક્તોને શીખવવા માટે સ્વયં શ્રી હરિ મંદિરને પૂર્ણ કરાવવા જાતે સેવા કરતા. તેથી સંતો હરિભક્તોને ખૂબ જ સેવાનો ઉમંગ રહેતો. જે જે સેવા કરતા હોય એને મહારાજ કેવો રાજીપો આપતા સાંભળજો. શરીર ઉપર પહેરેલા કપડાં પણ જેના કીચડવાળા બની ગયા હોય, થઈ ગયા હોય, જેને અહીંયા કાઠિયાવાડી ભાષામાં ગદરો કહે છે, ધૂળ 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 થઈ ગયા હોય, તો પણ સૌ કોઈ ઉમંગથી સેવા ભક્તિ કરતા હતા. કૃપાનિધિ ભગવાન શ્રીહરી તે સેવા કરનારાના આવા ઉમંગ ઉત્સાહ મહિમાને જોઈને સંતો હરિભક્તો ઉપર રાજી રાજી થતા. તેથી રાજી થઈને પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાની બાહુમાં લઈને તે સેવા કરનારાને અતિ ઉત્સાહથી ભેટી પડતા. જો ભાઈ રાજીપો જોતો હોય તો આવી સેવા કરવી જોઈએ. પછી લુગડા બગડે, જરા આપણા માઇન્ડને સેટ ન થાય એવું હોય અને આઘા ભાગી તો આવો રાજીપો ન મળે. રાજીપો જોતો હોય તો બસ સેવા સેવા અને સેવા. એમાં મન ધાર્યું થાય છે કે નથી થતું, મોજ મજા મળે છે કે નથી મળતી, એ જોવાનું ન હોય. આવી રીતે તન તોડ અને મન મોડ કરે સેવા તો મળે માવાના મીઠા મેવા. પછી સૌને કહ્યું, મેં આવા ધામો કર્યા છે તેમાં જે સેવા કરશે ભક્તિ કરશે તેને હું દિવ્ય રૂપે દેખીશ અને તેનું અવિનાશી ફળ આપીશ. જ્યારે ઉતાસની આવી તે દિવસે શ્રીએ નારાયણ મહોલમાં ઊભા રહી સૌને રંગમાં રસ બસ કર્યા. વડતાલમાં શ્રીએ નિત્ય લીલા કરતા હતા અને સૌને સુખકારી દિવસો વીતતા હતા. જ્યારે હરિજયંતીનો દિવસ આવ્યો ત્યારે તેનો ત્યાં ઘણો સારો સમયો ભરાયો. એક ચોપાઈ આ ભાવની બહુ સરસ છે, ચાલો ગાયેલી વાલા ભક્તો, હવે એક ભવ્ય દિવ્ય ઉત્સવ આવી રહ્યો છે.
નિત્ય લીલા કરે હરિરાયા દિન બીતત યતિ આનંદદાયા.
નિત્ય લીલા કરે હરિરાયા દિન બીતત અતિ આનંદદાયા.
નિત્ય લીલા કરે હરિરાયા દિન બીતત યતિ આનંદદાયા.
નવી નવી લીલાઓ કરતા સૌને અત્યંત સુખકારી આનંદદાયી દિવસો વીતતા હતા. એમ કરતા કરતા ચૈત્ર સુદ નો હરિજયંતી નો દિવસ આવ્યો. મીન્સ આપણા વાલા વાલા ઈશ્વરદેવ ભગવાન શ્રી હરિજી મહારાજની બર્થડે આવી. બાપ, દેશ દેશથી હરિભક્તો ખૂબ આવ્યા, બહુ મોટો સારો સમયો ભરાઈ ગયો. સૌને શ્રીહરિના દર્શનની આશા પૂરી થઈ. આજે શ્રીહરિનો જન્મદિવસ હોવાથી સૌના અંતરમાં અતિ અતિ આનંદ હતો. ભગવાનના દરેક અવતારોના જન્મદિવસ ઉજવવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે, એટલે તો આપણે શ્રાવણ વદ આઠમને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે મનાવતા હોઈએ છીએ. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિતો હોય એને સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ આવે એ તો કંઈક અનોખો જ લાગે ને. હે, આજે બધાને બહુ જ આનંદ છે. ચૈત્ર સુદ નોમને દિવસે રાત્રિ 10 ઘડી જતા, એટલે કે બરાબર રાત્રિના 10 વાગે સૌ સંતો ભક્તોએ શ્રીહરિનો જન્મોત્સવ યથાવિધિ ઉજવો. આપણા ગ્રંથોમાં આની નોંધ લેવાની છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે પણ એમની જન્મ જયંતી ઉજવાતી. ખેર મહારાજ પ્રગટ હતા એટલે બહુ મોટે પાયે કરવા નતા દેતા, તેમ છતાંય સંતો ભક્તોને ઉમંગ બહુ આવતો. મહારાજની વિશેષ પૂજા કરતા, ધૂન ભજનની રમઝટ બોલતી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણને સૌ રાજી 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 કરી લેતા. તેમાં સૌ પ્રથમ સંતોએ શ્રી હરિજી મહારાજનું પ્રેમથી પૂજન કર્યું. ભક્તોએ વસ્ત્રાલંકાર ભેટ ધરી શ્રી હરિનું પૂજન કર્યું.
સહજાનંદ ગુરુ ભજે સદા.
અરે વાહ.
કરુણામય ચારુ લોચન.
એ મહારાજ ના સંતો પૂજી ગયા, મહારાજ ના ભક્તો આવીને ભેટ ધરી ગયા. એક વાર ધ્વજ વંદન.
સહજાનંદ ગુરુ ભજે સદા.
એવું નહીં માનવાનું વાલા ભક્તો, આપણે કુંડળ સભા મંડપમાં બેઠા છીએ. સાવધાન, આપણે બધા પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સમક્ષ સાક્ષાત બેઠા છીએ. આજે જ મહારાજની બર્થડે પાર્ટી ઉજવાઈ રહી છે, આપણે બધા જેમાં સંમેલિત છીએ. આપણા બહુ મોટા ભાગ પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ ઉજવાતો હોય ને આપણને પ્રભુએ એ દર્શનનો લાવો આપ્યો હોય, કેવડા મોટા ભાગ કહેવાય. એ જ આનંદ માણવાનો. સંતો વાજિંત્રો સાથે ધમ ધમાટી ઉત્સવના પદો ગાવા લાગ્યા.
શ્રી પુરુષોત્તમ અક્ષર અક્ષર પર અખિલ ભુવન આધાર નિજ ઈચ્છા ગલ પ્રગટે નિજ જન સુખ દાતા નિજ જન સુખ દાતા.
અક્ષર પર અખિલ ભુવન આ
प्रति उपमा कही ना जाई।
हे कहां वर्ण
है ब्रह्मा देवो ने ईश्वरो आवा
उपमा कहे ना बजाई हो
कहां वर्ण छवि अंग अंग प्रति उपमा कही ना जाई।
જન્મોત્સવની વધાઈ માટે સંતો તમને બધાને પતાસાનો પ્રસાદ દેવા માટે આવી રહ્યા છે, જોરદાર તાળીથી વધાવીએ। સંતો આવશે તમામ ભક્તોને પ્રસાદ આપવા માટે, બહેનોના વિભાગમાં પણ સાંખ્યોગી માતાઓ દ્વારા આ પ્રસાદનું વિતરણ થશે. તો વધારશે બધા સંતો હરિભક્તોમાં પ્રસાદ આપવા માટે.
પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એના જન્મોત્સવની વધામણીનો પતાહાનો પ્રસાદ આવે છે. પુરુષોત્તમના પ્યારા પરમહંસના હાથનો આ દિવ્ય પ્રસાદ મોઢો મીઠો કરવા લેજો.
સરોજ આજાનો પ્રલંબિત ચરણ કમાલ સામ શોભે હો.
પર સરોજ આજાનો પ્રલંબિત ચરણ કમાલ સામ શોભે હો.
પર સરોજ આજાનો પ્રલંબિત ચરણ કમાલ સામ શોભે હો.
પર સરોજ ચરણ કમલ સામ શોભે હો.
સોને કી છડી રૂપે કી મશાલ જરિયાન કા જામા મોતિયન કી માલા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ શરણાગત વત્સલ ભક્તજન પ્રતિપાલ સર્વોપરિ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમા.
પુરુષો શોભા નિધિ હરિ ત્રિભુવન
સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય જન્મોત્સવના વધામણાને એકવાર જોરદાર ધ્વજ લહેરાવી વધાવો.
જય હો, જય હો, જય હો.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, આપણે આવું નહોતું ધાર્યું કે સાગર મહોત્સવમાં પ્રસંગોપાત અચાનક કંઈક ઉજવણા આવશે, વધામણા આવશે અને આનંદનો મહાસાગર ખરેખર ઉમટી પડશે. આજ વાલાવાલા સંતો એવું નવલું નજરાણું લઈ આવ્યા ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવનું કે સંતોએ અને ભક્તોએ આવીને આપણને આનંદ 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 કરી દીધો. સાગર મહોત્સવ ખરેખર આનંદનો સાગર જ બની ગયો છે.
જય હો, જય હો.
ભગવાન સ્વામિનારાયણની અનહદ કૃપા,
જેઓ આપણને સહેજે સહેજે ભગવાનમય કરી રહ્યા છે, આનંદમય કરી રહ્યા છે, દ્વેષ અને દુનિયા ભૂલવાડી રહ્યા છે. હે પ્રભુ, તમને હજારો અને લાખો વાર થેન્ક યુ. તમે અમને તમારો મહા આનંદ આપો છો, તમારા તરફ ખેંચી રહ્યા છો. અને ઘનશ્યામને લઈને વાલા સંતો આવી ગયા, યુવાનો આવી ગયા, બ્રહ્માંડોના મોટા મોટા દેવો અને ઈશ્વરો આવી ગયા. જાણે કે અક્ષરધામ ખડું થયું હોય એવો છપૈયાનો જન્મોત્સવ હોય એવી મજા પડી ગઈ. બહુ સરસ. ફરી એકવાર જોરદાર તાળીઓથી આજના ઉત્સવને વધાવો. વેરી ગુડ. હવે મહારાજના પ્રાગટ્યોત્સવની આગળની વિધિ હશે, એ પૂજ્ય સ્નેહાળ સ્વામી કરાવશે.
પહેલા ભક્તજનો, અદભુત આનંદ સાથે મહારાજનો આ પ્રાગટ્યોત્સવ આપણે ઉજવ્યો. જાણે કે આપણી વચ્ચે મહારાજ સાક્ષાત બિરાજમાન છે અને સંતો અને ભક્તોએ અદભુત આનંદ કરાવ્યો. વાલા ભક્તજનો, જ્યારે પણ જન્મોત્સવ ઉજવાય ત્યારે એક કામ આપણે કરવાનું હોય છે, કેક કટિંગનું. અને મહારાજ રાજાધિરાજ એ સંગીતના સુંદર મજાના સાધનોનો હિંડોળો બનાવ્યો છે. સુંદર મજાના નગારા પર મહારાજ બિરાજમાન છે, તો એમના સમક્ષ કેક મૂકવામાં આવી છે. તો વિનંતી કરીશ કેક કટિંગ માટે સંતોને પરમ પૂજ્ય ભાવેલા સ્વામી આવશે, પૂજ્ય પ્રભુચરણ સ્વામી વેરડોડ અને પૂજ્ય સંત દાજી સ્વામી આટકોટ, આ ત્રણેય સંતો આવશે. મહારાજની સમક્ષ મૂકવામાં આવેલી કેકનું કટિંગ કરી આપણને વિશેષ આનંદમાં વધારો થશે. તો સંતો એ દીપ પ્રાગટ્ય કરશે અંદર અને પછી કરશે કેક
કટિંગ. બાર બાર દિલ યે ગાયે, બાર બાર દિલ યે આયે,
બોલો ઘનશ્યામ.
ભક્તજનો, અદભુત આનંદ સાથે આ સાગર મહોત્સવ આપણે મનાવી રહ્યા છીએ. આધારાનંદ સ્વામીએ લખેલો મહાવિશાળ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ અને છેલ્લા 6.5 વર્ષથી જેમની કથા ચાલી રહી છે, આજે આ સમાપન પ્રસંગે એ સાગર મહોત્સવનું આયોજન, એમાં સુંદર મજાની સાગર સારની કથા પરમ પૂજ્ય દયાળુ સ્વામી આપણે સંભળાવી. અને એમાંય મહારાજનો કથા અંતર્ગત આવેલો આ જન્મોત્સવ આનંદ સાથે આપણે મનાવ્યો. આ સાગર મહોત્સવમાં આપણે હરદિન સવાર અને બપોર પછીની પાળીમાં એક વિશિષ્ટ કાર્યક્રમ લઈએ છીએ. આજે એ વિશિષ્ટ કાર્યક્રમને આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણને જે રાહ ચીંધેલો છે અને જે શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ કરેલી છે, એ આજ્ઞા અનુસાર મંદિરો દ્વારા આપણે જે કંઈ સેવાઓ થઈ શકે એટલી કરીએ, પરંતુ મંદિરના માધ્યમે જે સેવાઓ ના થઈ શકતી હોય, તો એવી કોઈ સેવાભાવી સંસ્થાઓ આ સમાજમાં હોય, એ સેવાભાવી સંસ્થાઓને પણ એ સેવા કરવાનું બળ મળી રહે અને વિશેષ એમને પ્રેરણા મળે, એમના કાર્યથી પ્રભાવિત થઈ સમાજ પણ રાજી થઈને આ કાર્યમાં ભળે, વિશેષ પ્રેરણા મળે એવું કાર્ય પરમ પૂજ્ય ગુરુજી દ્વારા થઈ રહ્યું છે. ત્યારે ગુરુજીની ખૂબ ઊંચી ભાવના, શુભ પ્રેરણાથી આવી સંસ્થાઓને આપણે આ સાગર મહોત્સવમાં આમંત્રિત કરી બોલાવીએ છીએ અને એમનું સારામાં સારું સન્માન કરીએ છીએ. તો આજે જે સંસ્થાનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ, એ સદભાવના ટ્રસ્ટ વડલી અને કળસાર, મહુવા તાલુકાની આ સંસ્થા છે. બે જગ્યાએ એમના સારામાં સારા હોસ્પિટલો ચાલે છે. તો એ સંસ્થાના ચેરમેન તરીકે કનુભાઈ કલસરિયા અને સેવાભાવી ડૉક્ટર તરીકે ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણીયા, બંને ભાઈઓને આહૂત કરીશ. અત્યારે સ્ટેજ ઉપર આવશે, પૂજ્ય સ્વામીનું પૂજન કરી અને બાજુમાં મૂકેલી ચેર ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વાલા ભક્તો, ગરીબ એકદમ પછાત વર્ગ હોય, અત્યંત જરૂરિયાત હોય એવી જગ્યાએ આ હોસ્પિટલનું કામ થઈ રહ્યું છે. આમ તો આપણા કોન્ટેક્ટમાં આ સંસ્થા આવે જ નહીં, પરંતુ શ્યામજીભાઈ બોટાદવાળાના ધર્મપત્નીના ઓપરેશન નિમિત્તે શ્યામજીભાઈ એ કલસાળ ગયેલા અને ત્યાં આ પ્રવીણભાઈનો કોન્ટેક્ટ થયો અને એ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ. એ વખતે કરશન ભગત બોટાદવાળા સાથે હતા, એમને પ્રવીણભાઈનો કોન્ટેક્ટ થયો, એમને બધી સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ અને પૂજ્યપાદ ગુરુજી બહુ પ્રભાવિત થયા અને ફરી વખત મહુવા જ્યારે જવાનું થયું ત્યારે ખુદ ગુરુજી આ સંસ્થાની મુલાકાત લીધી અને એમની પ્રવૃત્તિ જોઈને પ્રભાવિત થઈ આજે આપણા મહોત્સવમાં સન્માનિત કરવા માટે બોલાયા છે. વાલા ભક્તજનો, એવા અંતરિયાળ ગામડાઓમાં એવા ગરીબ દર્દીઓ છે કે જ્યાં તેમની સારવાર માટે ઘણી બધી તકલીફ પડતી હોય, એવી જગ્યાએ આ હોસ્પિટલો ચલાવીને વિના શુલ્ક લઈને જમાડવાની, દવાની, તપાસવાની, ઓપરેશનની તમામ પ્રકારની ફ્રી સેવા આપવામાં આવે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એમનો વિડીયો જ્યારે જોઈશું ત્યારે વિશેષ માહિતી મળશે. તો સૌ પ્રથમ શરૂ કરશે વિડીયો.
સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ વડલી તથા કળસાર. ગરીબ અને પછાત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દર્દીઓની સેવા કરવાના હેતુથી 32 વર્ષ પહેલા સન 1985માં આ સદભાવના ટ્રસ્ટની સ્થાપના થઈ હતી. સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલમાં દરરોજ 400 જેટલા દર્દીઓની ઓપીડી વિનામૂલ્ય કરવામાં આવે છે, તેમજ નજીવા દરે અહીં દરરોજના 50-55 જેટલા ઓપરેશન્સ કરવામાં આવે છે. વળી દર્દી તથા તેમના સંબંધીઓને રહેવાની સુવિધા વિનામૂલ્ય આપવામાં આવે છે. આ સંસ્થાના ચેરમેન કનુભાઈ કલસરિયા અને ટ્રસ્ટી મંડળ તથા તેમની ટીમે તન મન ધનથી આ સેવા યજ્ઞમાં અદ્ભુત યોગદાન આપ્યું છે. અહીંના ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા રોજના 12-14 કલાક કામ કરી રોજના 25 જેટલા ઓપરેશન કરી અજોડ સેવા બજાવી રહ્યા છે. સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટર્સ તથા સ્ટાફના સભ્યો ગ્રામીણ વિસ્તારના દર્દીઓ માટે સમયની પરવા કર્યા વગર દિવસ રાત નિસ્વાર્થ ભાવે સેવારૂપી સદાવ્રત ચલાવી રહ્યા છે.
એકવાર ધ્વજ દ્વારા આપણે આ સંસ્થાનું અભિવાદન કરીશું. વાલા ભક્તજનો, જેમનો હેતુ જેવો હોય એવું કાર્ય હોય, આ હોસ્પિટલનો હેતુ માત્ર ને માત્ર ગરીબ દર્દીઓની સેવા કરવાનો છે અને એ આટલું મોટું કામ લઈને બેઠા છે અને જ્યારે એ સંસ્થાની મુલાકાત લઈએ ત્યારે ખ્યાલ આવે કે આખી હોસ્પિટલ ખીચોખીચ ગીચ ભરી હોય છે. પૂજ્યપાદ ગુરુજી જ્યારે મુલાકાતે ગયેલા, હું સાથે હતો, મેં જોયું કે રૂમમાં તો દર્દીઓ હોય પરંતુ એની આજુબાજુમાં જ્યાં જગ્યા મળે ત્યાં દર્દીઓને વ્યવસ્થા કરવા માટે થઈને ગમે ત્યાં બેસાડીને આ દવાનું કામ ચાલતું હોય છે. ત્યારે આપણને એવું લાગે કે જ્યારે આ ગરીબ દર્દીઓની સેવા કરનારી સંસ્થા આવું સારું કાર્ય કરતી હોય ત્યારે એમને ઘણી બધી મુશ્કેલી પડતી હશે, તેમ છતાંય એમની ભાવના માત્ર ને માત્ર સેવા કરવાની છે ત્યારે વાલા ગુરુજી રાજી થઈ અને આ પ્રસંગે એમને આહુત કર્યા છે. સુંદર મજાનું સન્માન પત્ર એમને જે કાંઈ કાર્યો કર્યા છે એને બિરદાવતું અત્યારે હું વાંચન કરીશ.
પછી સન્માનપત્રનું અર્પણ પૂજ્ય દયાળુ સ્વામી કરશે, શાલ ઉડાડશે, હાર પહેરાવશે અને આશીર્વાદ આપશે. તો સૌ પ્રથમ એમને જે આપવામાં આવે છે સન્માનપત્રનું વાંચન કરીશ. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી હરિચરિત્રામૃત સાગર કથા સમાપ્તિ નિમિત્તે સાગર મહોત્સવ તારીખ 23/10-27/10-2017 પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ સન્માન પત્ર સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ વડલી તથા કળસાર મહુવા પરમપિતા ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવો ઉપર કરુણા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા અને સૌ જીવોને સુખી કરવા સત્સંગની સ્થાપના કરી, જેમાં નાના મોટા ગરીબ તવંગર દરેક જ્ઞાતિ જાતિના સૌને અપનાવ્યા છે. આ સત્સંગના માધ્યમે પ્રભુએ સર્વ જીવ હિતાવા વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરી કરાવી છે. પરમ દયાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત ગૃહસ્થોએ માતા પિતા ગુરુ તથા રોગાતુર મનુષ્યની સેવા જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. શિક્ષાપત્રી શ્લોક 139. શ્રીહરિની આ આજ્ઞા મુજબ નિસ્વાર્થ સેવા એ સત્સંગનું એક અવિભાજ્ય કાર્ય છે. એટલે જ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય તે હેતુથી નિસ્વાર્થ ભાવે સેવાનું સદાવ્રત ચલાવતી સંસ્થાઓના સત્કારીઓને બિરદાવી તેમને રાજીપો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવી જ આ સંસ્થા સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલનું સન્માન કરવાનો અવસર મળ્યો એ પ્રભુની કૃપા છે. ગરીબ અને પછાત અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં રહેતા દર્દીઓની સેવા થઈ શકે એવા જ હેતુથી 32 વર્ષ પહેલાં આ સદભાવના ટ્રસ્ટની સ્થાપના થઈ છે. વાલા ભક્તજનો એકવાર તાળેથી વધાવી, 32 વર્ષથી અવિરત સેવા ચાલુ છે. આ સંસ્થાએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ આજ દિવસ સુધી ગરીબ દર્દીઓ માટે સદાવ્રત રૂપ સેવા યજ્ઞ ચાલુ રાખ્યો છે. આ સંસ્થાની કળસાર અને વડલીમાં ચાલતી બંને શાખાઓ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને દિલથી સંતોષ અને હાશકારો થાય એવી સત્પ્રવૃત્તિ ચાલી રહી છે. આ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 400 ઉપરાંત દર્દીઓની ઓપીડી વિના મૂલ્યે કરવામાં આવે છે. સોનોગ્રાફી પણ મફતમાં કરી આપવામાં આવે છે. એક્સરે જેવા રિપોર્ટ પણ સાવ રાહત દરે કરવામાં આવે છે. જે ઓપરેશનો બહુ મોટી કિંમત ચૂકવ્યા પછી થઈ શકે અહીં ગરીબોને પોસાય તેવા સાવ સામાન્ય ખર્ચે થઈ જાય છે. અહીં દરરોજ 50-55 જેટલા તો ઓપરેશનો કરવામાં આવે છે. નાના ગામડાઓમાં રહેલી હોસ્પિટલ 50-55 ઓપરેશન થતા હોય દર્દીઓ કેટલા બધા આવતા હશે. દૂર સુદૂરથી આ હોસ્પિટલનું નામ સાંભળી અને એમનો લાભ લેવા માટે આવે છે. દર્દીઓને અને તેમના સંબંધીઓને રહેવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. એકદમ નજીવી કિંમતે નાસ્તો તથા ભોજન આપવામાં આવે છે. દવાઓ પણ બને એટલી સસ્તી આપવામાં આવે છે. આ સંસ્થાના ચેરમેન કનુભાઈ કલસરિયાએ, અન્ય ટ્રસ્ટી મંડળે તેમજ તેમની આખી ટીમે તન મન ધનથી આ સેવા યજ્ઞમાં અદ્ભુત યોગદાન આપ્યું છે, જેમાં ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયાનું યોગદાન અને સમર્પણ તો દાદ માગી લે એવું છે. બાલાભાઈઓ, તાળીની સાથે ધ્વજથી આપણે એનું સારામાં સારું અભિવાદન કરીશું. બાલાભાઈઓ, તેઓ એકલા હાથે રોજ 25 જેટલા ઓપરેશન કરે છે. સૌથી પહેલો પરિચય તો પ્રવીણભાઈનો એમાંથી થયો કે શ્યામજીભાઈના ધર્મપત્નીનું ઓપરેશન એમને કર્યું અને કરશન ભગત એમની સાથે હતા અને એમના પરિચયમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આવા સેવાભાવી ડૉક્ટર મળવા બહુ જ દુર્લભ છે. ભાગ્યશાળી છે કનુભાઈ કે જેમની આ હોસ્પિટલમાં આવા સારા ડૉક્ટરોને તે રાખી શકે છે. તેઓ સારામાં સારા ગાયનેકોલોજિસ્ટ છે, સાથોસાથ યુરોલોજીને લગતી તથા ફેફસા વગેરેની સર્જરી કરે છે. તેમાં રોજના 12-14 કલાક કામ કરે છે. હોસ્પિટલમાં જ પોતે રહે છે અને 12-14 કલાક એકધારું કામ કરે. ગુરુજી જ્યારે પધરામણી ગયા ત્યારે એ પ્રવીણભાઈ મળ્યા, કહેતા હતા કે અત્યારે થોડી વારનો મારે રિસેસનો ટાઈમ છે, બાકી રોજના એટલા ઓપરેશનો હોય છે. એટલે સતત સેવા કરનારા એવા પ્રવીણભાઈ એ પણ આ હોસ્પિટલમાં એક આદર્શ નમૂનારૂપ છે.
આવા રત્નસમા અનેક ઉદાર માનવીઓના સહકારથી આ સંસ્થા અત્યારે આવું અજોડ કાર્ય કરી રહી છે. દૂર સુદૂરના ગ્રામીણ વિસ્તારમાં પણ પોતાની જિંદગીનો અમૂલ્ય સમય સમાજના ગરીબ દર્દીઓ માટે વાપરનારા આ સંસ્થાના તથા અન્ય ડોક્ટરો તથા સ્ટાફને ધન્ય છે, કેમ જે તે સૌની સેવા ભાવના ઘણી જ ઊંચી છે. આવી આપ સૌની નિસ્વાર્થ સેવા જોઈને ભગવાન સ્વામિનારાયણ આપના ઉપર અવશ્ય પ્રસન્ન થતા હશે. આપની નિસ્વાર્થ સેવાની સરવાણીથી અનેક લોકો સુખી થાય અને આપના ઉપર પ્રભુ પ્રસન્ન થાય એવા કાર્યો હજુ પણ આપના દ્વારા વધુ ને વધુ થતા રહે એવી શુભકામના તથા પ્રભુને પ્રાર્થના સ સ્વામી જ્ઞાન જીવનદાસ કુંડલધામના ભાવથી જય સ્વામિનારાયણ. પાલા ભાઈઓ જોરદાર તાળીથી આ સન્માનપત્ર એને પણ વધાવીશું. આ સન્માનપત્ર અર્પણ સમયે કરશન ભગતને પણ સાથે બોલાવીશ, કેમ જે એમના દ્વારા જ આ સંસ્થાનો અને પ્રવીણભાઈનો પરિચય થયેલો. તો કનુભાઈ અને પ્રવીણભાઈ બંને ભાઈઓ પૂજ્યપાદ સ્વામી પાસે આવશે. પૂજ્ય સ્વામી એમને હાર પહેરાવશે, શાલ ઓઢાડી બિરદાવશે અને આ સન્માનપત્રનું અર્પણ કરશે.
આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
અને હવે અર્પણ થાય છે સન્માન પત્ર વાળા ભક્તો, તાળીઓથી આપણે વધાવીશું. ભક્તો પરમ પૂજ્યપાદ ગુરુજીની એક ભાવના છે કે જ્યારે આવી સંસ્થાઓ સમાજની સારામાં સારી સેવા કરતી હોય ત્યારે આપણી સંસ્થા દ્વારા સન્માનની સાથે એક મહારાજનું સુંદર મજાનું માણકીનું સ્વરૂપ મહારાજ માણકી ઉપર બિરાજમાન છે અર્પણ થશે. પુસ્તક અને પ્રસાદ આપવામાં આવશે અને સાથોસાથ એક ફૂલની પાંખડી રૂપે 5 લાખની સેવા પણ અર્પણ કરવામાં આવશે. તો પૂજ્ય દયાળુ સ્વામી એમને 5 લાખનો ચેક અર્પણ કરશે એમની સંસ્થામાં સેવા માટે.
ભક્તો, આપ સૌ જાણો છો આપણા વાલા ગુરુજી પરમ પૂજ્યપાદ સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામીનું દિલ સ્વામિનારાયણ ભગવાને અત્યંત ઉદાર આપ્યું છે. તેઓ અત્યંત કરુણાળુ એક સંત છે. સ્વામિનારાયણ ભગવાનના સદગુણો આપણને અવારનવાર તેમાં જોવા મળે છે. ભલે કનુભાઈ ડૉક્ટર સાહેબ અમારા એક ગુરુજી આજે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી, એમની તબિયત ના તંદુરસ્ત છે, તેઓ આરામમાં છે, નહીં તો એ અહીંયા બેઠા હોત, એ જ કથા કરતા હોત અને આ બધું એમના હસ્તે થવાનું હતું. પણ મારે આપને એ કહેવું છે, અમારા ગુરુજી આપનું સન્માન કરતા નથી, તેઓ કર્યા વિના રહી શકતા નથી. જ્યારે આપની આવી સત્પ્રવૃત્તિ અમે જોઈ સાંભળી ત્યારે અમને એવું લાગ્યું કે આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જે આજ્ઞા કરી ગયા છે એ આજ્ઞાને કનુભાઈ આપ, ડૉક્ટર સાહેબ આપ અને આપની આખી ટીમ ચરિતાર્થ કરી રહી છે. એટલે સ્વામિનારાયણ ભગવાન અમે બધા સંતો અને આ લાખો હરિભક્તો આપના ઉપર આશીર્વાદનો ધાબળિયો વરસાદ વરસાવે છે. વાલા ભાઈઓ, જ્યાં કોઈ સુખ સગવડતા ન હોય, ગરીબાઈને કારણે અસુવિધાને કારણે માણસો રોગથી પીડાતા હોય, મૃતપ્રાય બનતા હોય, ત્યાં બાપ ઉદાર દિલના એક અદના માનવીએ 32 વર્ષ પહેલાં આવું સપનું સેવ્યું હશે ત્યારે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. મને લાગે છે કનુભાઈ, આપના એ સદભાવને કારણે સ્વામિનારાયણ ભગવાને ડોક્ટર બલદાણિયા સાહેબ આપને આપ્યા છે. હો, આ બે જોગલ જોડી એવી કામ કરી રહી છે વાલા ભક્તો, કે આપણે એને જેટલી વાર સાંભળીએ, જેટલી વાર નવાજીએ, એટલી વાર ઓછું જ. અમારા ગુરુજી આમાં એવું લખ્યું કે આપને સન્માનવાનો પ્રભુએ અવસર આપ્યો એ અમારે માટે પ્રભુની કૃપા છે. હે ભગવાન, જેના દ્વારા આવું અદ્ભુત અનોખું કામ કરતા હોય એને નવાજવા, એ તો બાપ ભગવાનના કર્તૃત્વને નવાજવા તુલ્ય છે. બહુ જ સારું, બહુ જ સારું. કનુભાઈ, ડૉક્ટર સાહેબ, આપની આખી ટીમ સૌને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ભાવ, આપનો પ્રેમ ભગવાનને, અમને સંતોને અને આખા સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ ગમ્યો છે. આપ સદૈવ આગળ વધતા રહો. જય સ્વામિનારાયણ.
આ પ્રસંગે કણુભાઈને વિનંતી કરીશ, બે ચાર પાંચ મિનિટ માટે આવશે, એમના હૃદયના ભાવો રજૂ કરશે. આવો કણુભાઈ.
પૂજ્ય ગુરુ સ્વામીજીને વંદન, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય સ્વામીજીને વંદન, અનેક ધર્મ સંપ્રદાયને આગળ લઈ જનારા સ્વામીજી અહીંયા ઉપસ્થિત છે, સૌને વંદન. આપ સૌ શ્રોતાગણ સૌને ખૂબ ખૂબ હૃદયથી વંદન. અમે પણ આપમાંથી જ એક છીએ. પરમાત્માએ જન્મ આપ્યો, ભણવાનું કંઈ મોકો મળ્યો, ગરીબ ઘર હતું છતાં પણ માતા પિતાએ ભણાવ્યા. ભણતા ભણતા ઠીક ઠીક રીતે ટકાવારી આવી અને ડૉક્ટર બનાવ્યું, સર્જન બની જવાયું. ત્યારે થયું કે આ તો અનહદ ભગવાનની કૃપા. કેમ કે મારી સાથે હું યાદ કરું, ઘણા બધા બીજા ભણતા હતા, મારા કરતાં વધારે મહેનત પણ કરતા હતા, વધારે ખર્ચ પણ કરતા હતા, છતાં પણ મને વધારે ડિગ્રી વધારે પહેલી કેમ મળી? ભગવાનની એ કૃપા. અને ભગવાનની કૃપા સીધી તો કઈ રીતે આપણામાં આવે? સમાજના પ્રેમ દ્વારા, ચારે બાજુથી અઢળક પ્રેમ. તો જે વિદ્યા મળી એ સમાજને અર્પણ કરવી, એ પણ આપણો ધર્મ બની જાય. એટલે સમાજે આપેલી વિદ્યાનો સમાજ માટે ઉપયોગ કરવાના હેતુથી 32 વર્ષ પહેલા સદભાવના ટ્રસ્ટની અમે શરૂઆત કરી. એમાં સ્થાપક સભ્યોમાં બંને અમે અહીંયા હાજર છીએ. એક સ્થાપક સભ્યમાં હું, બીજા સ્થાપક સભ્ય ડોક્ટર વી સી કાતરિયા સાહેબ, જે મોરબી,
હા ઓળખ્યા,
એ પણ અમારા સદભાવના ટ્રસ્ટના સ્થાપક સભ્ય. અને વિચારોનો અમારો મેળ હતો કે આપણે ટ્રસ્ટ બનાવીને કામ કરવું, પણ ખરેખર શુદ્ધ ભાવનાથી, સદભાવના અને શુદ્ધ ભાવના
બરાબર છે, એક જ છે,
સતના માર્ગે. અને અમે એને વળગી રહ્યા, વળગી રહ્યા. તો એટલો બધો પ્રેમ મળતો રહ્યો, મળતો રહ્યો. આજે અમને એમ લાગે છે કે શું અમે કંઈ એવું વિશેષ કર્યું છે? કંઈ વિશેષ તો કર્યું નથી, પણ પૂજ્ય સ્વામીજીએ યોગ્ય જ કીધું કે ભગવાન સ્વામિનારાયણ એમની કૃપાથી પ્રવીણભાઈ જેવા એક બાહોશ ડોક્ટર મારા કરતાં વિશેષ. હું એટલા માટે કહી શકું કે હું તો ગામડામાં હતો, ત્યાંથી વળી મહુવામાં આવ્યો, મારે આવવાની ફરજ પણ પડી ધારાસભ્ય બીનો ત્યારે. પણ પછીથી એ ગામની હોસ્પિટલ, કલસાર ગામમાં જે અત્યારે કરશન ભગતને બધાએ જે વાત કરી જાણી, કલસાર ગામ એ તો બંધ કરવાનું હતું, કેમ કે કોઈ ડોક્ટરો મળે નહીં ને મળે તો ટકે નહીં. એવા સમયે ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા ત્યાં આવ્યા અને ધૂણી ધખાવીને બેસી ગયા.
વાહ વે વાહ, વાહ વે વાહ.
એના બાળકોને પણ એ ગામડામાં ભણાવ્યા, એમના પરિવારને ધન્યવાદ, એમના ધર્મપત્ની એમને ધન્યવાદ. કેમ કે ડોક્ટરોને ઘણી વખત પરિવાર રહેવા ના દે ગામડામાં,
બરાબર છે.
આ પરિવારને ખૂબ ધન્યવાદ. અને આજે સ્થિતિ એવી બની કે અમારું વડલી હોસ્પિટલ જે પહેલા પછી કલસાર બન્યું, પણ કલસારમાં એના કરતા દોઢ ગણું કામ આજે થઈ રહ્યું છે એ ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયાને આભારી છે. અને એક વાત કહી દઉં મારી વાતને પૂરી કરતા પહેલા કે એક પણ પ્રકારનો કોઈ જાતનો અમારા હોસ્પિટલમાં વીમો નથી, ઇન્સ્યોરન્સ નથી, ડોક્ટરોનો સાધનોનો કશો જ નહીં, એ માત્ર ભગવાનના ભરોસે.
બરાબર છે.
ઘણા બધા દર્દીઓ આટલા બધા ઓપરેશનો ક્યારેક કોઈને તકલીફ થતી પણ હશે, પણ આજ સુધીમાં અમને લોકોએ માફ કર્યું છે, તકલીફમાં મૂક્યા નથી, એટલે અમારો ઉત્સાહ બેવડાયો છે કે ભગવાન ચોક્કસ અમારું રક્ષણ કરે છે.
એકદમ સાચી વાત છે.
અમારો સ્ટાફ, ડોક્ટરો, એની સાથે અમારી ડોક્ટરો આવે છે ને જાય છે, એક નાનકડી શરત અમે મૂકીએ છીએ કે તમે જ્યાં સુધી અમારી સાથે હો ત્યાં સુધી અમારી જેમ કામ કરો, 2 વર્ષ 4 વર્ષ યથાશક્તિ, અને એ પ્રમાણે એ બધા પણ કામ કરે છે, અને એટલે અમે લોકોને સંતોષ થાય એવું પરિણામ આપી શકીએ છીએ. આ સમગ્ર સ્ટાફ, નાનો સ્ટાફ, ગામડાના લોકો, ડોક્ટરો, એ અમારા હાથ પગ જેવા છે. તમે સમજી શકો કે એકલા સર્જન, એકલા પ્રવીણભાઈ, એકલો હું અથવા એકલા કોઈ પણ, તો આટલું વિશાળ કામ એ એટલો સંતોષકારક કઈ રીતે થઈ શકે? બધું જ નાનું નાનું અનેક કામ, તો એ બધા જ ને પણ અમે ખૂબ હૃદયથી એમના ઉપર પણ ભગવાનની કૃપા ઉતરે એવા આશીર્વાદ અહીંથી અમને મળ્યા, અમે ખૂબ રાજી થયા. અને આગળ ઉપર જે કંઈ શક્તિ અમારી આજે ટકી રહી છે એ એવી ને એવી ટકી રહે, અને જીવનના અંત સુધી અમે લોકોનું આ સેવાનું કાર્ય, જેમ સ્વામિનારાયણ ભગવાન કહી ગયા છે શિક્ષાપત્રીમાં જે શિક્ષાના સંદેશાઓ છે, એ અમારા જીવનમાં ચરિતાર્થ થાય અને અમે કામ કરતા રહીએ એવી પ્રાર્થના કરી અને મારી વાતને વિરામ આવું છું. ખૂબ ખૂબ સૌને જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. આ કનુભાઈ ડોક્ટર સાહેબના ફેમિલી મેમ્બર્સને લાવ્યા છો?
હાજી હાજી.
એમના ધર્મપત્ની અહીંયા છે સ્વામી, આપણે એમનું પણ ત્યાં બહુમાન થાય એવું કરાવ છો. કોઈ પણ પરિવારના આ ટીમના બહેનો ત્યાં હોય એ બધાનું સન્માન થઈ જાય એવું કરાવજો, અને આપના ટીમના કોઈ સભ્યો હોય અમે એમને પણ પછી બોલાવી લઈશું.
ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર કનુભાઈ કલસરિયાને. એમને પોતે ડૉક્ટરની લાઈફમાં ડૉક્ટર તરીકે તૈયાર થઈ અને આવું સુંદર મજાની હોસ્પિટલ દ્વારા સારામાં સારું કાર્ય કર્યું છે. વાલા ભક્તજનો, પ્રવીણભાઈ બલદાણિયાના ધર્મપત્ની અત્યારે બહેનોની સભામાં છે, તો એમને બહેનો દ્વારા એ હાર પહેરાવી અને એમનું બહુમાન કરવામાં આવશે. વાલા ભક્તજનો, જેમની ડૉક્ટર કનુભાઈ અને ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયાએ વાત કરી એવું વીસી કાતરિયા સાહેબનું નામ પણ અત્યારે સન્માન આપવા માટે આપણી પાસે આવેલું છે, તો હવે પછીનો કાર્યક્રમ એ વીસી કાતરિયા સાહેબ એમનું સન્માન કરવાનો લેવો છે, તો આપ ત્યાં બિરાજમાન થશો. અને હવે પછી આપણા આ સન્માનના કાર્યક્રમમાં આવશે ડૉક્ટર વીસી કાતરિયા સાહેબ. વાલા ભક્તજનો, એકવાર જોરદાર તાળીથી એમને આહૂત કરીએ. પધારો કાતરિયા સાહેબ સ્ટેજ ઉપર. એક મોટી સંસ્થા લઈ અને સારાઈ સમાજની સેવા થઈ શકે છે, એક આદર્શ ડૉક્ટર બની અને પણ સમાજની સેવા થઈ શકે છે, તો એવા વીસી કાતરિયા સાહેબ જે સરકારી હોસ્પિટલ મોરબીમાં છે અને એમાં એમને જે સેવા કરી છે આપણે સૌને દાદ માગી લેવી છે. પરંતુ આના વિશેની વિશેષ માહિતી પૂજ્ય દયાળુ સ્વામી પાસે છે, તો પૂજ્ય સ્વામીને જ વિનંતી કરીશ કે સ્વામી આ સન્માનપત્ર વિશેનું વાંચન અને એમના વિશેના કાર્યો પૂજ્ય સ્વામી જ આપણે સંભળાવશે. વાલા ભક્તજનો, ઉંમર ઘણી બધી થઈ હોવા છતાં પણ એમનો જે અંદરનો ઉત્સાહ છે એ સાચા અર્થમાં ભગવાન અને સમાજને રાજી કરવાનો છે, તો એ ડૉક્ટર વીસી કાતરિયા સાહેબ વિશે પૂજ્ય સ્વામી માહિતી આપશે.
વાલા સંતો અને વાલા ભક્તો, આ મહોત્સવના પ્રેરક આ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, એનો આખો જીર્ણોદ્ધાર કરનાર આપણા સૌના મોક્ષદાતા ગુરુજી પરમ પૂજ્યપાઠ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીને પ્રભુએ એક આવો પુનિત વિચાર આપ્યો કે આ સમાજમાં 100% નિસ્વાર્થ ભાવે જીવહિતની જે સેવા પ્રવૃત્તિ કરતા હોય એ મારા સદગુણોને ધારીને કામ કરનારા વ્યક્તિઓ છે, એમાં પરમાત્માનો આંશિક પ્રવેશ છે. એ મુજબ વાલા ગુરુજીએ આ એક બહુ સરસ નવલું સોપાન નિર્ધારિત કર્યું કે જ્યાં જ્યાં સમાજમાં આવા સારામાં સારા વ્યક્તિત્વ હોય એને આપણે ઓળખો, સમજો, સ્વીકારો અને એમને અહીંયા બોલાવો. આજે મારે કહેતા બહુ આનંદ થાય છે કે આજના જે બંને મહાનુભાવો, એક હમણાં આપણે કનુભાઈ ડૉક્ટર સાહેબ બલદાણિયા સદભાવના ટ્રસ્ટને સન્માનિત કર્યા, બીજા આજના વ્યક્તિ વિશેષ તરીકે ડૉક્ટર કાતરિયા સાહેબને આપણે બોલાવી રહ્યા છીએ, મને આ બંને વિશે જેટલું પણ જાણવા મળ્યું છે એ જોતાં બહુ જ બહુ જ હૃદય ગળી જાય એવી આ વાત છે. ફરી એકવાર હું કહીશ કે સમાજમાં સ્વામિનારાયણ ભગવાનના વિચારો અને એમના આદેશોને મૂર્તિમંત કરનારા આવા જે જે મહાનુભાવો છે એનો ભેટો ભગવાને અમને કરાવ્યો, એની ઓળખાણ આપી, આજે એમને રાજી કરવાનો, સન્માનવાનો અવસર આપ્યો, એ પ્રભુની કૃપા છે. સ્વામી, જ્યારે અત્યાર સુધી હું કાતરિયા સાહેબ વિશે જેટલું જાણતો હતો એમાં કનુભાઈ સારું કરી વાત કરી, આ તો અત્યારે જાણવા મળ્યું કે કાતરિયા સાહેબ તમે તો સદભાવના ટ્રસ્ટના પાયામાં પણ છો, આ તો ડબલ કામ થઈ ગયું. હવે કાતરિયા સાહેબ વિશે મને અમને સૌને જેટલું જાણવા મળ્યું છે એમાંથી જેટલું અમારા ગુરુજી સન્માનપત્રમાં સમાવી ગયા છે હું એ જ આપને સંભળાવું છું. પરંતુ એ સંભળાવતા પહેલાં એટલું કહી દઈશ, દુનિયાની મને ખબર નથી પરંતુ આપણા આખે આખા ભારતમાં જો આપણી ધારણા મુજબ સૌથી વધુ આપણને રફ તંત્ર, જ્યાં કોઈ જ સાવચેતી, સાવધાની, ચોકસાઈ ન જોવા મળે એવો વેમ જો પડે તો એ સરકારી તંત્ર, ને એમાંય ખાસ કરીને હોસ્પિટલ જ્યાં સરકાર થ્રુ ચાલતી હોય ત્યાં આપણને ભય લાગે. ક્યારું અહીંયા તો એટલે જ મોટા ભાગના માણસો લાખો રૂપિયા ખર્ચીને પણ પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવા જતા હોય છે, ત્યાં ક્યારેક ફાવે અને ક્યારેક ત્યાં પણ છેતરાતા હોય છે. પરંતુ આજ આપણે અહીંયા જે ડૉક્ટર સાહેબ કાતરિયા સાહેબને બેસાડ્યા છે, મને કહેતા અનહદ આનંદ થાય છે, એ મોરબીની સરકારી હોસ્પિટલના ડોક્ટર છે અને કદાચ વિશ્વમાં એનો જોટો જડવો મુશ્કેલ હોય એવા ડોક્ટર છે. અમારી સાધુ સંતોની મતિમાં એ કલ્પનામાં ન આવે કે સરકારી હોસ્પિટલમાં આટલા વર્ષોથી કામ કરનાર એક ડોક્ટર આવી ભાવના ધરાવી શકે, આવડું મોટું કામ કરી શકે. હું આપને એક પછી એક સંભળાવું, આપ જોતા રહેજો. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી હરિચરિતામૃત સાગર કથા સમાપ્તિ નિમિત્તે પ્રસ્તુત સાગર મહોત્સવ, તારીખ 23-10-27-2017, મહોત્સવના પ્રેરક પરમ પૂજ્યપાદ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ, સન્માનપત્ર આદરણીય શ્રી ડૉક્ટર વીસી કાતરિયા સાહેબ, આપશ્રીની અદ્વિતીય સેવા અને પરોપકાર ભાવનાથી આકર્ષાઈને અમે આપનું સન્માન કર્યા વિના રહી શકતા નથી. આ દુનિયામાં ત્રણ પ્રકાર છે વાલા ભાઈઓ, ધ્યાન દેજો. એક, ઘણાકનું આપણે સન્માન કરવું પડે છે, ઘણાકનું આપણે સન્માન કરીએ છીએ, અને ત્રીજો અને સર્વોત્તમ પ્રકાર છે જેનું સન્માન કર્યા વિના રહેવાતું નથી. એમાં ડૉક્ટર વીસી કાતરિયા સાહેબ અને અમારા સદભાવના ટ્રસ્ટના મહાનુભાવો જેવા અદ્ભુત અલૌકિક વ્યક્તિત્વનો સમાવેશ થાય છે. કેમ જે પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણે એક આજ્ઞા કરી છે કે યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુ પિતુર ગુરોહો રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામ કહી, અર્થાત અમારા આશ્રિત ગૃહસ્થોએ માતા પિતા ગુરુ તથા કોઈ પણ રોગાતુર મનુષ્યની સેવા જીવન પર્યંત પોતાની શક્તિ પ્રમાણે કરતા રહેવી. શિક્ષાપત્રી શ્લોક 139. દર્દીની નિસ્વાર્થ સેવા કરવાની શ્રીહરિની આ આજ્ઞા ડૉક્ટર સાહેબ કાતરિયા આપ સંપૂર્ણપણે પાળી રહ્યા છો. સ્વામિનારાયણ ભગવાનનો આ આદેશ સાહેબે મૂર્તિમંત ખડો કર્યો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય તે હેતુથી નિસ્વાર્થ ભાવે સેવાની ભાગીરથી વહાવતા આપ જેવા મહાનુભાવ વ્યક્તિઓના સત્કારીઓની કદર કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેમના સદગુણો અને સત્કારીઓ સૌ માટે પ્રેરણા સ્ત્રોત બને. દર્દી નારાયણની એવી સેવા કરનાર આંખના સર્જન આપ ડોક્ટર શ્રી વીરાભાઈ સિંહ કાતરિયાને સન્માનવાનો આજે પ્રભુએ અમને અવસર આપ્યો તેને અમે પ્રભુની કૃપા સમજીએ છીએ. ભાઈ સદભાવના ટ્રસ્ટ કેટલા વર્ષ પહેલા સ્થાપાનું એમણે અમને વાત આવી? 32 વર્ષ પહેલા. એમાં એક કલગી ઉમેરાય છે, જોજો. હા, છેલ્લા 33 વર્ષથી મોરબીમાં આંખની સરકારી હોસ્પિટલમાં આપ ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છો. મને ડૉક્ટર સાહેબ, જ્યારે આપની સાથે મારે થોડો કોન્ટેક કરવાની જરૂર પડી તો આપ કંઈક સર્જરીમાં હતા, આપના પીએ ભાઈએ આપનો ફોન ઉઠાવ્યો અને મારે એમની સાથે બધી વાતચીત થવા લાગી. તો મેં આપના વિશે બધું એમને જે પૂછ્યું તો એ ભાઈએ એવું કીધું, એ કે સ્વામી 33 વર્ષથી અમારા કાતરિયા સાહેબ ગરીબના બેલી પહેલી વખત સરકારી નિયુક્તિ મોરબીમાં થઈ અને આજે પણ એ જ જગ્યાએ એની હોસ્પિટલમાં અમે કાતરિયા સાહેબને ક્યાંય આઘા પાછા થવા દેતા નથી. વિચાર તો કરો, 33 વર્ષથી એક જ જગ્યાએ જે આ અદના માનવીને લોકોએ જકડી અને પકડી રાખ્યા છે, ક્યાંય એમની બદલી જ થવા મળતી નથી. એમણે લોકોના દિલ કેવા જીત્યા હશે, કેવી સેવા કરી હશે, બધાને કેવા હૃદયમાં આત્મસાત કર્યા હશે. છેલ્લા 33 વર્ષથી મોરબીમાં આંખની સરકારી હોસ્પિટલમાં આપ ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છો. આપની પરોપકારી સેવા ભાવના દ્વારા આપે લાખો ગરીબ પછાત અને જરૂરિયાતમંદ દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. એક પછી એક ડૉક્ટર કાતરિયા સાહેબની આપણું હૃદય પીગળી જાય એવી વાતો આવે છે, આપ બરાબર સાંભળતા રહેજો. આપની આ નિસ્વાર્થ સેવા ભાવનાથી પ્રભાવિત થઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આપની પાસે છેક મોરબી આવે છે, અને એ પણ સરકારી હોસ્પિટલમાં. આપશ્રી હોસ્પિટલમાં દરરોજ ઓછામાં ઓછા 12 કલાક ઉપરાંત અવિરત દર્દીની સેવા કરો છો. તમને ખબર છે જગતમાં એક કહેવત છે, નોકરી કરવી તો, બોલો તો ખરા ભાઈ, નોકરી કરવી તો, તે શું ખરેખર ત્યાં ખૂબ સારું વર્ક મળી રહે એટલે બહુ સારો આરામ મળી રહે, છૂટછાટ મળી રહે, લેવી હોય એટલી રજા મળી રહે, મજા મળી રહે, એટલે તો લોકો એવું વિચારે ભાઈ સરકારની જોબ હોય ને તો બહુ સારું. બાપ, આ સરકારી હોસ્પિટલમાં સેવા કરનારો દેવદૂત મારા ભગવાને જાણે કે અહીંયા સમાજના હિત માટે મોકલ્યા હોય એવા અમારા કાતરિયા સાહેબ સરકારી હોસ્પિટલમાં ઓછામાં ઓછા 12 કલાકની ડ્યુટી ભરે છે. શ્રીહરિની કૃપાથી આપનામાં રહેલ પ્રામાણિકતા, સમર્પણ ભાવ અને સૌને સાથે રાખી કામ કરવાની કુશળતા દરેક સરકારી સંસ્થાઓ તથા સૌ કોઈને માટે આદરણીય, સરાહનીય એવમ અનુકરણીય છે. આપે અત્યાર સુધીમાં લગભગ 18 લાખ ઉપરાંત આંખના દર્દીની સારવાર કરી છે. હવે તાળી બંધ કરીને ધજા લહેરાવો. હે સ્વામિનારાયણ ભગવાન, આ સમાજને સુખી રાખવા માટે તમે આવા મહામાનવો અહીંયા મોકલ્યા કરો છો બાપ, તમારી બહુ કૃપા. થેન્ક યુ વેરી મચ પ્રભુ. સાંભળજો, હો, 2,25,000 ઉપરાંતો ડોક્ટર કાતરિયા સાહેબે ઓપરેશનો કરી વિશ્વમાં અજોડ કામ કર્યું છે. ઓહો, એકલા હાથે જે ડોક્ટર સાહેબે 2,25,000 ઓપરેશનો કરી નાખ્યા છે, કેવું કામ કર્યું છે. તેમાં 1,92,000 તો આંખના મોતિયાની સર્જરી કરી છે. આપે 730 થી વધુ આરોગ્ય કેમ્પો યોજીને 3,00,000 ઉપરાંત દર્દીઓનું પરીક્ષણ કરેલ છે. વાલા ભક્તો, તમને સાંભળીને નવાઈ લાગશે, સાહેબ પોતે તો આ બધી વાતો આપણને કરે ન કરે, પરંતુ એમના જાણીતા પીછાણતા માણસો દ્વારા આપણને આ બધી માહિતી મળી ગઈ કે સરકારી હોસ્પિટલ મોરબીમાં ચાલતી હોય, દૂર સુદૂર ગામડાઓમાં ઘણા ગરીબ ભાઈઓ બહેનો એવા રહેતા હોય કે એમની પાસે આટલા ભાડા ખર્ચીને આવવાની પણ શક્તિ ન હોય, અને એવા સંજોગોમાં સાહેબના દિલમાં મારા પ્રભુએ એક એવી કરુણાની સરવાણી વહાવી. સાહેબને એમ થયું કે મારા દર્દી નારાયણો આઈ ન આવી શકે તો હું ડોક્ટર એના ગામડે ગામડે જઈ અને ત્યાં કેમ્પ કરીશ અને ત્યાં એમની સારવાર કરીશ. એમાંથી એમણે 730 તો ગામડાઓમાં કેમ્પ કરી નાખ્યા. વિચાર તો કરો. આપ રોજ ડોક્ટર સાહેબ અંદાજે 400 દર્દીઓ એકલા તપાસો છો. કેટલો ટાઈમ દેવો પડતો હશે? આપે 1,000 ઉપરાંત આપની રજાઓના દિવસો પણ દર્દીઓની સેવામાં સમર્પિત કર્યા છે. આ દુનિયામાં કેટલા એવા માણસો છે કે ખોટી ખોટી રજાઓ લખી લખાવી પાસ કરીને પણ રખડવા જાય છે, તમને ખબર છે ને? ડોક્ટર સાહેબ, એની કાયદેસર મળતી 1,000 થી વધારે રજાઓ એમણે સેવામાં જ વાપરી છે. આપ આ રીતે ગરીબ પછાત અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા રૂપ આપના કાર્યથી સમાજ ખરેખર આપનો ઋણી બન્યો છે. બાપ, સારો સમાજ કાતરિયા સાહેબનો ઋણી રહેશે, કારણ કે એમણે આટલી બધી કાર્યશૈલી એ પણ 100 એ 100% નિઃશુલ્ક ભાવે કરી છે. આપનો અથાગ પરિશ્રમ તથા સેવાભાવનાથી મોરબી સ્થિત સરકારી હોસ્પિટલ આજે આઈ કલેક્શન સેન્ટર તરીકે પ્રસિદ્ધિ પામેલ છે, કારણ કે આ સંસ્થાએ 1,100 ઉપરાંત નેત્રો દાનમાં પ્રાપ્ત કર્યા છે. 1 આંખ દાનમાં જોતી હોય તો વાલાભાઈઓ ન મળે, કારણ કે એમાં 100% કોકને વિશ્વાસ બેસે. નિસ્વાર્થ સેવાભાવનું કામ થતું હોય એવું લોકોને જોવા જાણવા અનુભવવા મળે ત્યારે થાય ને. સરકારી હોસ્પિટલ, ડૉક્ટર સાહેબ જેવા એક ઉદાર માનવી ત્યાં બેઠા હોય તો વાલા ભક્તો, 1,100 થી વધારે નેત્રોના દાન લોકો ત્યાં આપી જાય, આ કોઈ નાની હોની વાત છે? પરિવારનું સાનિધ્ય, પોતાની સુખ સગવડતા અને સમૃદ્ધિ એ બધું છોડીને આપ વર્ષોથી દર્દી નારાયણની સેવા કરવા રૂપ સાધના કરી રહ્યા છો. કાયદેસર નિવૃત્તિ મળી હોવા છતાં આપની કાર્યક્ષમતા, સેવાભાવના અને સમર્પણથી પ્રભાવિત થઈને ગુજરાત સરકારે આપને વિનંતી કરીને સન્માનભેર સેવામાં પરત બોલાવેલા આ ડોક્ટર છે. વિશ્વમાં ખૂબ ઓછા વ્યક્તિઓ કરી શકે એવું સરકારી સંસ્થામાં રહીને નિસ્વાર્થ પરોપકારી કામ આપે કરી બતાવ્યું છે, જે આખા વિશ્વ માટે ઉલ્લેખનીય બાબત છે. હવે એક નવી આમાં વાત ઉમેરાય છે. વાલા ભાઈઓ, સાહેબ સરકારી હોસ્પિટલના ડૉક્ટર છે, સરકારી હોસ્પિટલમાં એક સરકારનું બંધારણ ચાલે છે, સાહેબના દિલમાં સેવાની ગંગા બહુ મોટી વહી રહી છે, પરંતુ સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલની અમુક લિમિટ મર્યાદાઓ હોય છે, એટલે સાહેબ રોજ આવા બધા દર્દીઓને જોતા જોતા એવું જોઈ રહ્યા હતા કે આમાં કેટલાક દર્દીઓ એવા છે કે જેને દવાઓની જરૂર ઘણી છે પરંતુ એમની પાસે દવાનો વેંત નથી. આમાં કેટલાક દર્દીઓ એવા છે કે જે આ હોસ્પિટલથી પણ વધારે સારી કોઈ મોટી હોસ્પિટલ હોય એમાં એને મોકલવાની જરૂર છે, પરંતુ ત્યાંના ખર્ચાઓ એ પહોંચી વળતા નથી. ઘણા બધા એવા છે કે જે આ સરકારી મોરબીની હોસ્પિટલ સુધી પણ આવી શકે એવા સક્ષમ નથી. એટલે સાહેબને એક દયાની ગંગોત્રી પ્રગટી અને સાહેબે એક નવું બીજું કામ કર્યું. સરકારી ડૉક્ટર એક નવું કામ કર્યું. હવે સાંભળજો, હા, આ ઉપરાંત આપશ્રીએ ગામડાના ગરીબ દર્દીઓને સહાય કરવા માટે શ્રીમતી રેખાબેન કાતરિયા સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના કરી છે. તે ટ્રસ્ટ દ્વારા દર્દીને આવવા જવા તથા રહેવા જમવાની સુવિધા પણ આપ નિઃશુલ્ક પૂરી પાડો છો. વળી સરકારી હોસ્પિટલમાં નહીં થઈ શકે એવી જરૂરી તમામ વિશેષ સારવાર આ ટ્રસ્ટ દ્વારા કરી આપો છો. ભગવાન શ્રી સ્વામિનારાયણે આપના નિસ્વાર્થ સેવાયજ્ઞને લીધે આપની ઉપર જરૂર પ્રસન્ન થતા હશે. અમે સૌ સંતો ભક્તો આપના ઉપર ખૂબ જ રાજી થયા છીએ. આપને હજુ પણ શ્રી હરિ તથા સૌ કોઈના આશીર્વાદ અત્યંત મળતા રહે એવી શુભકામના તથા પ્રભુ પ્રાર્થના સહ લિખિતન સ્વામી જ્ઞાનજીવનદાસ કુંડળધામના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ સન્માનપત્ર આપનારા, લખનારા, આ બધા જ કાર્યોના પ્રેરક આપણા ગુરુજી ભલે આજે અહીંયા આપણી વચ્ચે પ્રત્યક્ષ હાજર નથી, પરંતુ તેઓ સાધુ આશ્રમમાં બેઠા બેઠા એમની ના તંદુરસ્ત તબિયતમાં આરામ કરતા કરતા પણ મને લાગે છે આજ એટલા બધા રાજી થતા હશે. અને ડૉક્ટર કાતરિયા સાહેબ, એમને સાથ સહકાર આપનાર જે કોઈ હોય એ બધા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવતા હશે. ભગવાન સ્વામિનારાયણ, આ બધા જ સંતો, આપણે બધા પણ ખૂબ જ રાજી થઈ રહ્યા છીએ. ડૉક્ટર સાહેબ, આપની આ ભાવના, આપની આ ઉદારતા, આપની આ પ્રામાણિકતા, દર્દીઓમાં નારાયણને દેખવાની આપની આ દ્રષ્ટિ અમને બધાને ખૂબ જ ગમી છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપના ઉપર સદૈવ એવા રાજી રહે કે આપના હાથે હજી આવા અનેક ગણા સત્કાર્યો થાય અને આપ પરમાત્માના સંતો ભક્તોના ખૂબ આશીર્વાદ પામતા રહો એવી જ અભ્યર્થના સહ જય સ્વામિનારાયણ.
વાલા ભક્તો, જોરદાર તાળીથી એમને વધાવીએ. કાતરિયા સાહેબને વિનંતી કરીશ, પૂજ્ય સ્વામી પાસે આવશે. પૂજ્ય સ્વામી અમને હાર અને શાલ અર્પણ કરી બહુમાન કરશે, મહારાજનું સ્વરૂપ અને સન્માનપત્ર અર્પણ કરશે. વાલા ભક્તજનો, કાતરિયા સાહેબની સેવા કી પ્રવૃત્તિની આપણે અત્યારે જે કંઈ વાતો સાંભળી ખરેખર દિલ ડોલાવી દેવી છે. તાળીથી વધાવીએ સન્માનપત્ર અર્પણ વિધિને. મહારાજનું સ્વરૂપ માણકી ઉપર બિરાજમાન વાલાવાલા મહારાજ પૂજ્ય સ્વામી અર્પણ કરી રહ્યા છે. પુસ્તક, પ્રસાદ અને નાની એવી ભેટ તો ખરી જ. વાલા ભક્તો, સંસ્થાઓ ટ્રસ્ટોની સ્થાપના કરીને માણસો પોતાની મૂડીને સલામત કરવાનું કામ કરતા હોય છે ત્યારે કાતરિયા સાહેબે માત્ર સેવા ભાવનાથી એ સુંદર મજાના ટ્રસ્ટની રચના કરી અને આ સમાજની સેવા સ્વીકારી છે ત્યારે હવે આપણે એમના જ મુખેથી એમની હૃદયની ભાવનાઓ સાંભળવી છે. તો કાતરિયા સાહેબને વિનંતી કરીશ, તેઓ અત્યારે ડાયસ ઉપર આવશે.
પરમ પૂજ્ય વંદની સ્વામીજી, પરમ પૂજ્ય વંદનીય સંતગણ, મારા નિકટના મિત્ર ડૉક્ટર કનુભાઈ કલસરિયા, ડૉક્ટર પ્રવીણભાઈ, મારા હોસ્પિટલના સ્ટાફ ભાઈ બહેનો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, મને 50 ઓપરેશન કરવાનું કહે તો હું ઇઝીલી કરી દઉં, પણ બોલવાનું એટલે બહુ તકલીફ પડે. ડૉક્ટર કનુભાઈ જાણે છે કે હું એક સામાન્ય વિદ્યાર્થી હતો, MBBS માઇન્ડમેન્ટ પૂરું કર્યું, MS કરતાં કરતાં નાકે દમ આવી ગયેલો. આવો એક સામાન્ય માણસ જ્યારે આવું મોટું સન્માન થાય ત્યારે એવું થાય કે ખરેખર હું આ સન્માનને લાયક છું કે કેમ. જે કામગીરી પૂજ્ય સ્વામીજીએ બતાવી, દર્શાવી, એ અમે જે કામગીરી કરી શક્યા એના મૂળમાં મારા હોસ્પિટલના તમામ સ્ટાફ ભાઈ બહેનોનો બહુ મોટો સહકાર રહેલો છે. મારા સ્ટાફ ભાઈ બહેને મને મદદ ના કરે, સહકાર ના આપે તો કામ શક્ય જ નથી. એટલે આ મારું સન્માન હું મારી હોસ્પિટલના ભાઈ બહેનોને સમર્પિત કરું છું.
વાહ વે વાહ.
મેં અગાઉ કહેલું છે કે હું ખરેખર એમનો ઋણી છું. એ ઋણ ચૂકવવાનું તો શક્ય થાય કે કેમ ભગવાન જાણે. જ્યારે બોલવાનું થાય ત્યારે સમજણ ન પડે, વિશેષ તો હું શું કહું, પણ હું મારું જે સન્માન થયું છે એ બદલ હું આ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું, મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ઈશ્વરને પ્રાર્થના કરું કે આ સન્માન દ્વારા અમારી ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને અમે પરિપૂર્ણ કરીએ, વધારે વધારે સમાજની સેવા કરીએ, એવી ઈશ્વર અમને બળ આપે, તાકાત આપે અને અમે સારું કામ કરી શકીએ એવી પ્રભુ પ્રાર્થના. ફરી ફરી આપ સર્વનો આભાર માની વિરમું છું. જય હિંદ.
સારા સજ્જનોની વાલા ભાઈઓ એ નિશાની છે કે એને ભગવાન ગમે એટલો યશ આપે એ યશથી ફૂલાતા નથી, પરંતુ યશ બીજાને વેચીને રાજી થાય છે, બીજાને આપીને રાજી થાય છે. એ કાતરિયા સાહેબમાં જોયું, બહુ સરસ. કનુભાઈનું પણ જીવન એવું જ લાગ્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
ડૉક્ટર વીસી કાતરિયા સાહેબે પોતાને જે કંઈ સન્માન મળ્યું અને યશ બધો એમના સ્ટાફને આપ્યો છે, તો સાહેબની સાથે આવેલા સ્ટાફ ભાઈઓ જો સભામાં બેઠા હોય, ઉપસ્થિત હોય, તો અત્રે પધારશે. પૂજ્ય સ્વામી એમને હાર પહેરાવીને આશીર્વાદ આપશે અને કનુભાઈ પણ સાથે રહેશે. તો ડૉક્ટર વીસી કાતરિયા સાહેબની સાથે આવેલા સ્ટાફ ભાઈઓ અત્રે સ્ટેજ ઉપર આવે. ડૉક્ટર કનુભાઈ કલસરિયા સદભાવના ટ્રસ્ટ, એમના સાથે આવેલા કોડીદાસભાઈ મકવાણા અને જાદવભાઈ કલસરિયા, એ સિવાય પણ એ કનુભાઈની સાથે આવેલા જે કાંઈ ભાઈઓ મિત્રો હોય તો તેઓ પણ અત્રે સ્ટેજ ઉપર આવશે. પૂજ્ય સ્વામી એમને હાર પહેરાવીને આશીર્વાદ આપશે. તો કનુભાઈની સાથે આવેલા મિત્રો પણ સ્ટેજ ઉપર આવે. મોટા ભાગે તો માણસો પોતાને જે કાંઈ સન્માન મળે ને એ પોતે જ લઈ રહેતા હોય છે, ત્યારે સાહેબ પોતાને મળેલું સન્માનને આશીર્વાદનો યશ સાથે રહીને એક એક સ્ટાફ ભાઈઓને ઓળખાણ પરિચય કરાવીને આપી રહ્યા છે. વાલા ભક્તજનો, આ એની તાળી છે. બહેનોના વિભાગમાં જમનાબેન માણિયા, ડૉક્ટર માણિયા સાહેબના ધર્મપત્ની આવ્યા છે, તો બહેનોને ત્યાં વિનંતી કે એમને પણ હાર પહેરાવી સન્માન છે. એ સિવાયના જે કોઈ બહેનો મહેમાનો ત્યાં આવેલા હશે તો તેમનું સન્માન પણ એ બહેનો કરી લેશે. વાલા ભાઈઓ, બહુ અદ્ભુત આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આપણે સૌને એ એમની સેવા ભાવના જોઈ અને હૃદયમાં ખરેખર આનંદ થાય છે. ભલા ભાઈઓ, ખૂબ અદ્ભુત આનંદ સાથે આ સ્ટાફ મિત્રોનું પૂજ્ય સ્વામી આશીર્વાદ આપીને સન્માન કર્યું છે. આપણી સભામાં આ સાગર મહોત્સવને ધ્યાનમાં રાખી આપણા સંપ્રદાયના ઘણા બધા મૂર્ધન્ય મહાન સંતો પધારે છે. એકવાર જોરદાર તાળીથી એમને વધાવીએ. અત્યારે આપણે સૌને રૂઢ આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટે પરમ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામીને વિનંતી કરીશ. પૂજ્ય સ્વામી આવશે અને આપણે સૌને પાંચ એક મિનિટ રૂઢ આશીર્વાદ પાઠવશે.
શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ તીર્થધામ, ત્યાં સરસ મજાનો પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસ સ્વામીના પ્રેરણાથી અવરૂઢો સરસ હરિચરિતા સાગર સમાપન, વર્ષોથી જે ગ્રંથની કથા ચાલતી હતી એનો સાગર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો એવા પરમ પૂજ્ય સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી સરસ મજાની અત્યારે આપણને કથા સંભળાવી એવા પૂજ્યપાદ દયાળુ સ્વામી, પૂજ્યપાદ મુનિ સ્વામી તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો વાલા તમામ ભક્તજનો, અહીંયા તો સરસ મજાનું જાણે દિવ્ય અક્ષરધામ ખડું થયું હોય એવું દ્રશ્ય અહીંયા આપણને જોવા મળે છે. જન્મા કૌશલ દેશ વેશ બટુનો એ શ્લોકના બધા અહીંયા સરસ મજાના દ્રશ્યો આપણને દર્શન આપે છે. કથામાં બહુ સરસ વાત આવી કે મુક્તમાંથી બદ્ધ થાય છે અને બદ્ધમાંથી મુક્ત થાય છે. એ વાત બહુ સરસ સાંભળવા જેવી હતી, હૃદયમાં ઉતારવા જેવી હતી. બીજું વાલા ભક્તો, કે આ મહોત્સવમાં જે સેવાભાવી સંસ્થાઓ એનો જે સન્માન પૂજ્ય સ્વામીએ કર્યું છે એ કોઈ ગજબનું સન્માન છે. એટલી ઉદારતા હોય તો જ આવું મોટું સન્માન થઈ શકે. પૂજ્યપાદ સ્વામી બહુ ઉદાર છે અને બધી સંસ્થાઓમાં લગભગ એમણે ખૂબ મોટા પ્રમાણમાં સેવા કરેલી છે. સ્વામીનો એક ધ્યેય છે કે મારે મહારાજની મરજીમાં રહેવું છે અને મહારાજ અને મોટા સંતો રાજી થાય અને બધા જ રાજી થાય એવું મારે કરવું છે. તો પૂજ્ય સ્વામીએ પોતાના જીવન દરમિયાન ઘણી બધી કથાઓ કરી અને આ સાગર કથા તો 6.5 વર્ષ સુધી આલી. સ્વામીએ તો 4 વર્ષ તો સ્વામીએ જ કરીને, હા, બહુ મહેનત કરીને સ્વામીએ દેશ વિદેશમાં ઘેર ઘેર જનો પ્રત્યે આ કથા પહોંચાડી. એમાં કેટલાય કુટુંબનો સુધારો થઈ ગયો, કેટલાય ભક્તો થઈ ગયા, કેટલાના ઘરમાં સંપ થઈ ગયો, કેટલાય સંપીને રહેવા લાગી ગયા, કેટલાય ભક્ત બની ગયા. તો એક મોટા સંત કરુણા જ્યારે કરે છે ને ત્યારે જીવાત્મા ઉપર અઢળ ઢળે છે અને અનેક જીવાત્માના કલ્યાણ થઈ જાય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંતની કૃપા થાય તો ભગવાનનું ધામ મળી જાય છે. તો વાલા ભક્તો, આ સેવાભાવી સંસ્થાઓ કેવા કેવા એના સદગુણો આપણે સાંભળ્યા, કેવી એની સેવાઓ નિસ્વાર્થ ભાવની, એમની સેવાઓ જોઈને પૂજ્ય સ્વામીનું હૃદય પીગળી ગયું. વિચાર કરો, મોટા સંત છે ને એ આવા સેવાભાવી સંસ્થાઓની સેવા જોઈ અને ખૂબ રાજી થતા હોય. એણે આખી જિંદગી આવી સેવા ભાવનાથી સેવા કરી છે ત્યારે એને આવા મોટા પુરુષનો રાજીપો મળ્યો, એટલે ધામ પણ એને મળી જ જવાનું છે. માટે જ્યારે મોટા પુરુષ રાજી થાય ને ત્યારે જીવાત્મા સર્વ રીતે સુખિયા થઈ જાય છે. કાંઈક સદગુણ હોય આ લોકના વ્યવહારિક સદભાવના બીજા, તો ભગવાનને મોટા પુરુષ જરૂર રાજી થાય છે. માટે આવા 3 ડોક્ટરો આપણે એની વાત સાંભળી ત્યારે આપણને હૃદયમાં એમ થાય કે ના, ડોક્ટર તો આવા હોવા જોઈએ કે જેણે આખી જિંદગી સમર્પિત કરી દીધી છે. તો વાલા ભક્તો, તમને બધા ભક્તોએ આ જે સેવા કરી છે, જે આ સંતોને રાજી કરી અને રાજીપો મેળવ્યો છે, એ બદલ તમને બધાને લાડીલા ઘનશ્યામ મહારાજ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ સર્વ રીતે સત્સંગમાં ખૂબ આગળ વધારે અને ખૂબ સત્સંગની સેવા કરતા રહ્યો અને ભગવાનને મોટા પુરુષની મરજીમાં તમે તમારું જીવન જીવતા રહ્યો એવી પ્રાર્થના કરી વિરમોસું. જય સ્વામિનારાયણ.
ખૂબ ખૂબ સુંદર પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામીએ આ સેવા કરનારી સંસ્થાઓને આશીર્વાદ એ આપ્યા કે આવા મોટા પુરુષ જ્યારે રાજી થઈ જાય ત્યારે એમને જે કંઈ સમાજની માટે કરેલી સેવા છે એ છેક મહારાજ સુધી પહોંચી જાય, એમના આત્માનું શ્રેય અને કલ્યાણ થાય એવી સુંદર મજાની પૂજ્ય સ્વામીએ ભાવના રજૂ કરી છે. વાલા ભક્તજનો, અત્યારે આપણી સભામાં ઘણા બધા સંતો આવ્યા છે, તો તમામ સંતો વતી નાર ગોકુલમ ગુરુકુલથી આવેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સુખદેવ પ્રસાદ સ્વામીને વિનંતી કરીશ. પૂજ્ય સ્વામી આવશે, તમામ સંતો વતી આપણે સૌને રૂડા આશીર્વાદ પાઠવશે. તો આવે પૂજ્ય સુખદેવ પ્રસાદ સ્વામી ગોકુલમ નાર.
પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય વંદનીય બધા જ સંતોના આદર્શ જ્ઞાનજીવનદાસજી સ્વામી, વ્યાસાસ અને આરૂઢ પૂજ્ય દયાળુ સ્વામી, પ્રભુ સ્વામી, મુનિ સ્વામી વગેરે તમામ પ્રાતસ્મરણીય સંતો, તમે બધા શ્રીજી મહારાજના ભક્તો, આજે 6.5 વર્ષથી ચાલતી હરિચરિત્રામૃત સાગરની પૂર્ણાહુતિનો પ્રસંગ છે. તમે બધા દેશ વિદેશથી અહીંયા આવી અને આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છો. આ કથાની તાકાત, આ કથાની સામર્થ્ય હજારો વર્ષો સુધી ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકો આ કથા સાંભળી અને મહાસુખને પામવાના છે. તમે બધા શિસ્તબદ્ધ આટલા કલાકથી બેઠા છો, લાઈનમાં બેઠા છો, સંતો જે આજ્ઞા કરે છે એ આજ્ઞા પ્રમાણે કામ કરો છો, એનું કારણ પણ જો હોય તો એ સાગર કથા એનું કારણ છે કે તમે આટલા બધા શિસ્તથી છો. કારણ કે કથા દ્વારા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીનો એક જુદો જ અભિગમ રહ્યો છે, બહુ જુદો અભિગમ રહ્યો છે. એક પ્રામાણિક સમાજને તૈયાર કરવો, ભક્તિ પ્રધાન સમાજને તૈયાર કરવો, ભગવાન સ્વામિનારાયણને કેન્દ્રમાં રાખીને ચાલતો વ્યવહાર કરવો, દરેક ઘટનાઓમાંથી કંઈક લેશન લઈ, અનુભવો કરી, પ્રયોગો કરી, એમાંથી સારું એનાલિસિસ કરી પોતાના સંતો અને પોતાના આશ્રિત ભક્તોને તૈયાર કરવા, એની કેળવણી કરવી, આ એટલું બધું ઉમદા અને એક મહાન કામ છે. આજે સારો એ સંપ્રદાય, સંપ્રદાય સિવાયના ઇતર લોકો, ઇતર સંપ્રદાયના લોકો પણ પૂજ્ય સ્વામીના આમરણમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આપણે સૌ આ વાતના સાક્ષી છીએ. એક મૂળ સંપ્રદાયની સાચી અસ્મિયતા, મૂળ સંપ્રદાયની એક સાચી પરંપરા અને આજના સમયના સમન્વય સાથે, કે આજે જે સમય ચાલી રહ્યો છે સાંપ્રત સમય, તો એમાં કેવું હોવું જોઈએ. નવા નવા ડિવાઇસ ઉમેરી રહ્યા છે, નવી વ્યવસ્થાઓ વધી રહી છે, સુવિધાઓ વધી રહી છે, તો એનો કેવા વિવેકપૂર્વક અધ્યાત્મ માર્ગમાં ઉપયોગ કરવો અને માત્ર ભગવાનને કેન્દ્રમાં રાખી ભગવાન જીવ ઉપર રાજી થાય, સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં એક લીટી માટે આવેલા કે મારે જીવનું કલ્યાણ કરવું જ, એ જ વાતને કેન્દ્રમાં રાખીને આ બધો જ માહોલ અને વ્યવસ્થા એ આપણે જોઈ રહ્યા છીએ. વિશેષ સમય ન લેતા પૂજ્ય દયાળુ સ્વામી પણ એ જ રીતે સ્વામીના માર્ગે ચાલીને, સ્વામી વારે વારે ટોકતા હશે, રોકતા હશે, લડતા હશે, વળતા હશે, શબ્દોની સાધના એટલી સરસ કરી છે સ્વામીએ, આપણે જેટલા ધન્યવાદ દયાળુ સ્વામીને દઈએ ને એટલા ઓછા છે. ખૂબ સરસ શબ્દ સાધના કરી છે, ક્યાંય શબ્દ ફગે નહીં, વાત ફગે નહીં, અને અંદર પડેલી વાતો જ બધી ભગવાનને ધારી અને આપણને બધા એને કરે છે અને આપણને સત્સંગનું સુખ આપી રહ્યા છે. આ સારા એ મંડળને કોટી કોટી વંદન, પૂજ્ય સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કે જે સ્વામીએ આ લોકમાં આવી અને આપણા જે આ તો ખરી શરૂઆત કરી છે, હજારો લોકોને તૈયાર કરવાના છે, લાખો માણસો આમાંથી પ્રેરાઈ અને સ્વતઃ તૈયાર થવાના છે, તેવું સરસ કામ સ્વામીએ કર્યું છે. પૂજ્ય સ્વામીના સ્વાસ્થ્ય માટે આપણે સૌએ પ્રાર્થના કરવાની છે, સ્વામીનું સ્વાસ્થ્ય સારું રાખે. આવા પુરુષો એક ક્ષણ પણ આ પૃથ્વી ઉપર વધારે રહે ને એટલે લાખો લોકોને ફાયદો, કરોડો લોકોને ફાયદો. સ્વામીના સ્વાસ્થ્ય માટે બધાએ પ્રાર્થના કરીશું. ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગળ વિસ્તારે એટલું કહી અને મારી વાણીને વિરામ.
ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બાલા ભક્તજનો, તાળીના નાદ સાથે ત્યાંનું સેશન પૂરું કરીએ છીએ.